विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त श्रीरामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्रीरामचंद्र कृपा लोचन कंज मुख कर कंज पद कंजारुण
कंज लोचन कंज मुख कंज पद कंजारुण
श्री राम चंद्र कृपालु भज मन हरण भव कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम
कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम
पट पीत मान हो तड़ित रुचि शुचि नौमी जनक सुतावरम राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्
राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्
भजो दीन बंधु दिनेश दानव दैत्य वंशनि कंद चंदनम
भज दीन बंधु दीनेश दानव वैद्य भूषण कंदनम
भज दीन बंधु दीनेश दानव दैत्य वंशन कंदनम
भज दीन बंधु दीनेश दानव दैत्य वंशन कंदनम
रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम
रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम
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 आजानु भुज शर चाप धर सन राम जित खर दूषणम
आजानु भुज शर चाप धर सन राम जित खर दूषणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम
इति वदति तुलसी शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर
मम हृदय कंजनिवास कुरुका मादि खल दल रंजनम
हृदय कंजनिवास
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु
राम श्री राम
श्री राम श्री राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय जय
राम जय राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम
श्री राम जय राम जय राम
श्री राम जय राम जय जय
राम
श्री राम जय राम जय जय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
कृष्णा 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे
हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्णा
जय जय प्रभुपाद हरे कृष्णा હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે પ્રહારમ સદા વસંતમ હૃદયાર્વિંદે ભવમ ભવાની સહિતમ નીલાંબુજશ્યામલગો મલાંગો સીતા સમારો પીતવા ચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ નમામિ રામમ રઘુવંશનાથમ જાનકી જી વનરામચંદ્ર નિશાચરારે ભરતાગ્રજેશ જિહવે અમૃતમે તદેવ ગોવિંદ દામો દરમાધવે લીલા મનુષ્ય કૃતિરામ રૂપ પ્રતાપદાસી કૃત સર્વભૂપ જિહવે પીવત્સ્વા અમૃતમે દેવ ગોવિંદ દામો દરમાધવે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બર નવ રઘુવર વિમલ યશ જ जो दायक फल चाहे बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे हर कलेश मनोजवम्मा रुततुल्य वेगम जितेन्द्रियं धीमतावरी वातात्मजं वा नरयूथ मुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये हरे कृष्णा 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 हरे 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 राम 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 भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे श्रीमद् राम कथा अंतिम सत्र मा आप सर्व भक्तों हार्दिक स्वागत छे। भगवद कथा आठ दिवस सुधी आपणे श्रवण करी अने ई आठ दिवस मा आपणने जे आनंदनी अनुभूति थई तो विचार करो कि जे लोको सतत कथा श्रवण करे छे नित्य भगवत कथाओने सांभळे छे आ लोको केटला आनंदनी अनुभूति करता हशे। અને એ આનંદના કારણે એ લોકો કથાને છોડી શકતા નથી। સુખદેવજી યાજ્ઞવલ્કજી કાગભૂષણજી આ બધા અનેક યુગો વ્યતીત થયા ભગવત કથાનું ગાન કરતા કરતા। અનેક લોકો અનેક યુગોથી આ કથાનું શ્રવણ કરતા આવે છે, છતાં એને ક્યારેય એવી અનુભૂતિ નથી થતી કે હવે બહુ કથા સાંભળી લીધી બસ। અનેક વખત અનેક લોકોએ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ રામાયણ ઉપર વ્યાખ્યાઓ કરી છે, છતાં આજ દિન સુધી ઈના ઈ શ્લોકો એની ચોપાય એની ઉપર નવી નવી વ્યાખ્યાઓ થતી રહે છે. એકનો એક વક્તા એકની એક કથા બીજી વાર કરે તોય નવી, આ કથાનો ગુણ છે. અને કળિયુગની અંદર રીતે આ અનુભૂતિનો વિષય છે. ગત સત્રની અંદર આપણે હનુમાનજી મહારાજને સમુદ્ર તટ ઉપર ઉભા રાખ્યા છે, વિશેષ ભૂમિકાઓ નહીં લેતા એ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે ત્યાંથી આગળ વધે તો આપણી કથાએ આગળ વધે. જામવંતજીની વાત જ્યારે હનુમાનજી મહારાજે શ્રવણ કરી, હનુમાનજીને પોતાની પૂર્વ શક્તિઓનું સ્મરણ થયું અને પૂર્વ શક્તિઓનું સ્મરણ થતા હનુમાનજી મહારાજ ભગવાનના કાર્ય માટે તૈયાર થાય છે. દાસ્ય ભક્તિના આચાર્ય છે એટલા માટે હંમેશા સેવામાં લાગેલા રહે છે. એમની સેવા પ્રત્યેની જે નિષ્ઠા છે એ એમની જે લીલાઓ છે એમાં આપણને જોવા મળે છે. કેવલ સેવા કરવી એ સેવકનો ધર્મ નથી. સેવા કેવી રીતે કરવી, કયા સમયે કરવી અને સેવાથી સ્વામીની પ્રસન્નતા આ સેવકને ખબર હોવી જોઈએ, નહીંતર સેવા કરતા કરતા કંઈક ઉલટું કરશે. સાચો સેવક એ છે જે સ્વામીને પ્રસન્ન કરી શકે. હનુમાનજી મહારાજના વિષયમાં ગોસ્વામીજી કહે છે,
પવન તનય બલ પવન સમાના,
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 બુધિ દિવે વિજ્ઞાન નિધાના,
વિવેક વિજ્ઞાન નિધાના,
બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના,
બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના.
હનુમાનજી મહારાજ એક પર્વતને જોઈ અને વાલ્મીકીજી લખે છે કે એ પર્વત ઉપર ચડ્યા અને એ પર્વત ઉપરથી એમણે છલાંગ લગાવવાનો નિર્ણય કર્યો. હનુમાનજીની છલાંગ એનો અર્થ આચાર્યો કહે છે ભક્તિને પ્રાપ્ત કરવા માટે છે. સીતા ભક્તિનું સ્વરૂપ છે અને સીતાજીને પ્રાપ્ત કરવા માટે હનુમાનજી મહારાજ છલાંગ લગાવી રહ્યા છે. હનુમાનજી મહારાજે જેવી છલાંગ લગાવી તો આચાર્યો લખે છે કોઈ ભક્તિને પ્રાપ્ત કરવા ચાહે, જેમ ગઈકાલે આપણે સાંભળ્યું કે ભગવાનને પ્રાપ્ત કરવામાં ચાર અવરોધ છે, એમ ભક્તિને પ્રાપ્ત કરવામાં તે ચાર અવરોધ છે. જેવા હનુમાનજી મહારાજ નીકળ્યા પહેલો અવરોધ પ્રાપ્ત થયો સુવિધા. મૈનાક નામનો એક પર્વત જે આખો સોનાનો હતો, સમુદ્રએ કીધું કે હનુમાનજી મહારાજ ભગવાન રામની સેવા કરવા માટે જાય છે, એટલા માટે તું એને થોડો વિશ્રામ કરવા માટે જા, ભક્તની થોડીક સેવા થઈ જશે. સમુદ્રના કહેવાથી મૈનાક હનુમાનજી મહારાજના માર્ગની અંદર ઉપસ્થિત થાય. મૈનાક વિનંતી કરે છે, તમે મારા પિતાજીના મિત્ર છો. મૈનાક અને પવનદેવ બે મિત્ર હતા અને મારા મિત્રના પુત્ર હોવાના કારણે હું પ્રાર્થના કરું છું કે તમે થોડી વાર અહીંયા વિશ્રામ કરો. પણ હનુમાનજી મહારાજ કહે છે હું ભગવદ કાર્ય કરવા માટે નીકળ્યો છું અને ભગવાનના કાર્ય કરવા માટે જ્યારે કોઈ નીકળે એમાં વિશ્રામ લેવાની જરૂર નથી. આ પહેલી બાધા છે ભક્તિમાં સુવિધા. આ બાધાને તોડવી હોય તો એનો ઉપાય શું છે? બાધાઓ તો આવશે, ફેસિલિટી વધશે. આ આ ઓલાની સેમ બાધા છે. કાલે જે ચાર બાધાઓ આવી હતી એમાંય પહેલી બાધા શું હતી? સુવિધા. પણ સુવિધાને તોડવા માટેનું જે સાધન છે એ છે સાધના. કોઈ વ્યક્તિ સાધના કરે તો આ સુવિધાઓથી બચી શકે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. સુવિધાને તોડવી હોય તો સાધના કામ કરશે. સાધનાનો અર્થ છે નિયમપૂર્વક ભક્તિના જે નિયમો છે એનું વહન કરવું. જેમ કે ઇસ્કોનની અંદર લોકોની સાધના છે મંગળા આરતી કરવી, સોળ માળાના ચાર નિયમ પાલન. આને કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કરે કોઈ પણ સંજોગોમાં એને તોડવાનો પ્રયાસ ન કરે તો વ્યક્તિ સુવિધાઓથી બચી જશે. સુવિધા એવું નથી જીવનમાં નહીં આવે, સુવિધા આવશે, ધન આવશે જીવનની અંદર. કારણ કે આપણા કર્મમાં જે લખાયું છે એ આપણને મળશે. કોઈ વ્યક્તિ એવું વિચારે કે મારા જીવનમાં કોઈ ફેસિલિટી ન હોવી જોઈએ, મારી પાસે કાર ન હોવી જોઈએ, મોબાઈલ ન હોવા જોઈએ, લેપટોપ ન હોવું જોઈએ, હે નહીં, સુવિધાઓ તો રહેશે. પણ ઠાકોર ભક્તિ વિનોદ કહે છે એ સુવિધાઓનો ઉપયોગ કેમ કરવો એ સાધક બરાબર જાણે છે. એની પાસે વસ્તુઓ રહેવા છતાં એ એમાં આસક્ત નહીં થાય. અને શું કામ આસક્ત નહીં થાય? કારણ કે એની સાધના મજબૂત છે. પોતાના બળે નહીં, સાધનાના બળે એ વ્યક્તિ આસક્તિનો ત્યાગ કરે છે. મૈનાકને હનુમાનજી મહારાજે કીધું કે હું અહીંયા વિશ્રામ કરી શકું એવું નથી. અને હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ વધે. બીજો અવરોધ અહંકાર.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે,
તો प्रथम अवरोध सुविधा, द्वितीय अवरोध छे अहंकार। अहंकार ना विषय मा भगवान श्री कृष्ण गीता मा कहे छे, कर्ता अहम इति मन्यते। प्रकृति ना त्रण गुणों जारे कोई व्यक्ति नी अंदर पूर्ण रूपे प्रभावित तो होय, इस समय व्यक्ति पोताने आ जगत नो कर्ता समझे छे, अने एनु नाम छे अहंकार। अहंकार ने दूर करवो होय तो एना माटे नो साधन छे सेवा। जे व्यक्ति सेवा करे एमा अहंकार नहीं रहे क्यारे, कारण के सेवक नी अंदर एक गुण होय छे, अने गुण छे विनम्रता। विनम्रता एनामां ज आवे जे सेवा करे छे। जे सेवा नहीं करे ई विनम्र नहीं बनी शके। हनुमानजी महाराज दास्य भक्ति ना आचार्य बन्या छे, कारण सेवा। रामायण नी अंदर जेटला भक्तो छे એમાં સૌથી વધારે વિનમ્ર હનુમાનજી છે, કારણ સેવા। અને જ્યારે સેવા ન હોય સૌથી મોટું કાર્ય કરે, અને જ્યારે સેવા ન હોય ત્યારે એક જગ્યાએ બેસી ભગવત કથા શ્રવણ કરે અથવા ભગવાનનું નામ જપે છે। અને એના આ ગુણના કારણે હનુમાનજી મહારાજ અહંકારથી મુક્ત છે। આ સંસારમાં કોઈ ભક્તના અહંકારને દૂર કરવો હોય તો ભગવાનના પ્રત્યેક અવતારો હનુમાનજી મહારાજની સહાયતા લે છે। ત્રીજો અવરોધ છે દ્વેષ। દ્વેષને દૂર કરવો હોય તો જરૂર પડે છે સાધુ સંગ, ભગવાનના ભક્તોની સંગતિ। તો અહંકારના પ્રતીક રૂપે જે દ્વિતીય અવરોધ છે, હનુમાનજીના માર્ગમાં સુરસા નામની એક સ્ત્રી પ્રકટ થઈ જે દેવતાઓ દ્વારા મોકલવામાં આવી હતી। હનુમાનજી મહારાજને જોઈને કીધું કે તમે મારો આહાર છો, આવું દેવતાઓએ નક્કી કર્યું છે। તો હનુમાનજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે તમારું મુખ થોડું ખોલો, હું એમાં પ્રવેશ કરીશ। એને મુખ ઉગાડ્યું, હનુમાનજી મહારાજ એમાં પ્રવેશ કરે, અને હનુમાનજીએ પોતાનું સ્વરૂપ વિશાળ કર્યું, સુરસાએ એનાથી ડબલ મોઢું। આચાર્યો સમજાવે છે કે તમે અહંકારની સામે જેટલા મોટા બનશો એટલો અહંકાર ડબલ થતો જશે। હનુમાનજી મહારાજ એક યોજન સ્વરૂપ બનાવ્યું, સુરસાએ બે યોજન મુખ મોટું કરી દીધું। હનુમાનજી મહારાજ બે યોજનના થયા, સુરસા ચાર યોજન થઈ। અને આવી રીતે કરતા કરતા ગોસ્વામીજી કહે છે સુરસાનો મુખ 100 યોજન સુધી વધી ગયો। 100 યોજન કહેવાનું તાત્પર્ય, અહંકાર જ્યારે એની પૂર્ણ સ્થિતિમાં પહોંચી જાય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ। આપણો અહંકાર હોય કે સામેવાળાનો હોય, પણ અહંકાર જ્યારે પૂર્ણ માત્રામાં ઉપસ્થિત હોય ત્યારે હનુમાનજી મહારાજે જે કર્યું, હનુમાન સુરસા જ્યારે 100 યોજન થઈ ગઈ ત્યારે હનુમાનજીએ શું કર્યું, 200 ન થયા, હનુમાનજી મચ્છરની સમાન સૂક્ષ્મ થઈ ગયા। અહંકારની સામે જ્યારે વ્યક્તિ વિનમ્રતાથી કામ લે છે તો એ અહંકારને જીતી લે છે, બીજી બાધામાંથી પાર થવાનો આ માર્ગ છે। અહંકારને વિનમ્રતા તોડે છે। ગમે એવો ક્રોધી વ્યક્તિ હોય એની પાસે તમે વિનમ્રતાથી હાથ જોડીને જાઓ, માણસ ઢીલો થઈ જાય, એનો અહંકાર વયો જાય। અહંકારને તોડવાનું મૂળ વિનમ્રતા છે। સુરસાના પ્રસંગથી હનુમાનજી મહારાજે આ સિદ્ધ કરી। અને ત્રીજો અવરોધ સિંહિકા। એક રાક્ષસી સમુદ્રમાંથી પ્રકટ થઈ
અને એનો સ્વભાવ એવો હતો કે આકાશની અંદર કોઈ વસ્તુ ઉડતી હોય એનો પડછાયો સમુદ્રમાં પડે તો એ પડછાયાને પકડી લે. બીજાના પડછાયાને પકડવા એનું નામ છે દ્વેષ. દ્વેષ અને ઈર્ષામાં ફરક શું છે? ઈર્ષા જે છે એ વગર કામે થાય. કોઈ પ્રોગ્રેસ કરતું હોય અને આપણને બેઠા બેઠા ઈર્ષા થાય. અને દ્વેષ જે છે એ આપણા હૃદયની અંદર પ્રગટ થાય છે. હૃદયથી વિચાર કરતા હોય કે આનું આવું ન થવું જોઈએ, સ્વાભાવિક દ્વેષ. આમ બે આ બધું એક હરખું છે પણ એની વચ્ચે તોય સૂક્ષ્મ અંતર છે ઈર્ષા અને દ્વેષમાં. ત્રીજો અવરોધ છે દ્વેષ. દ્વેષ અર્થાત બીજાના પડછાયાને પકડવા, અર્થાત કોઈના દુર્ગુણોને પકડવા. એની અરે કાંઈ લેવા દેવા ન હોય તોય પકડવું, આને દ્વેષ કહે છે. અને આ દ્વેષમાંથી મુક્ત થવું હોય એને સાધુ સંઘનો આશ્રય લેવો પડે, ભગવાનના ભક્તોની સંગતિ કરવી પડે. પણ આજે એક પ્રશ્ન થાય કે દ્વેષ તો ભક્તોમાં જ વધારે છે, સાધુ સંઘ લેશું પણ આ દ્વેષનું પ્રમાણ તો ભક્તની અંદર વધે છે. શ્રીપાદ જીવ ગોસ્વામી પ્રીતિ સંદર્ભની અંદર કહે છે કે એકબીજા ભક્તોની સાથે દ્વેષ હોવો એનો અર્થ કે ભક્તોમાં પ્રેમ નથી, હે ને? અને પ્રેમ જ્યારે ભક્તોમાં નથી આપસમાં, અથવા તો કોઈ સામેવાળા વ્યક્તિને પ્રેમનું પાત્ર સમજતો નથી, એ વૈષ્ણવ છે જ નહીં. છ સંદર્ભ જે જીવ ગોસ્વામીએ લખ્યા એમાં જે પ્રીતિ સંદર્ભ છે, પ્રીતિનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમ કેવી રીતે વધે ભક્તો પ્રત્યે, આ સંસારના જીવો પ્રતિ, એ જીવ ગોસ્વામી શીખવાડે છે. એમાં નાની નાની વાતોની અંદર મનમાં દ્વેષ પ્રગટ થઈ જાય છે. એટલા માટે બીજાના દોષોનું દર્શન પ્રારંભ થાય છે, દોષ અહીંથી દેખાય છે. જો દ્વેષ ન હોય એને દોષ ક્યારે દેખાતો નથી. હનુમાનજી મહારાજે જોયું કે દ્વેષને નષ્ટ કરવાનો કોઈ ઉપાય નથી, કારણ કે સમુદ્રમાં સાધુ સંઘ ક્યાં ગોતે. જ્યારે જ્યારે સાધુ સંઘ પ્રાપ્ત ન હોય ત્યારે બુદ્ધિયોગનો આશ્રય લઈ અને આ દ્વેષને મારી નાખવો, આ જ એનો એકમાત્ર ઉપાય છે. બુદ્ધિનો આશ્રય નથી લેવાનું કીધું, થોડુંક શબ્દ ઉપર ધ્યાન આપો, બુદ્ધિયોગ. કારણ કે ખાલી બુદ્ધિ સંસારમાં પાડી દે છે, પણ બુદ્ધિયોગ જે છે એમાં સહી નિર્ણય આવે છે. જે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, બુદ્ધિયોગનો આશ્રય લેવાથી વ્યક્તિ આ દ્વેષ રૂપી જે અનર્થ છે એને પાર કરી જાય છે. પણ આપણા માટે આ કાર્ય કઠિન છે, કારણ કે આપણી બુદ્ધિ આપણા વશમાં નથી, આપણી બુદ્ધિથી નિર્ણય લેવા આપણે સક્ષમ નથી. એટલા માટે સાધુ સંઘ. પણ કયા સાધુની સંગતિ લેવી જોઈએ એ એક પ્રશ્ન છે. સાધુ કોણ છે? ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે. જ્યારે કપિલ ભગવાને કીધું કે માતા આસક્તિને સાધુઓમાં લગાડો, તો માતા દેવહૂતિ પ્રશ્ન કરે છે, સાધુ કોણ છે? સાધુ કોને કહેવાય? એ સમયે ભગવાન કપિલ સાધુના ગુણ બતાવે છે, તિતિક્ષા, આર્જવમ, કારુણિકા. અને એમાં એક ગુણ સૌથી મહત્વપૂર્ણ બતાવ્યો છે, સતામ પ્રસંગાન મમ બીર્જ સંવિતો ભવંતિ હતકર્ણ રસાયણા કથા. જે વ્યક્તિ નિત્ય મારી કથાઓને સાંભળે છે, જે નિત્ય મારી કથાઓને ગાય છે, આ સાધુ છે. સાધુની રુચિ ભગવદ્ કથામાં હશે આ એને ઓળખવાનું, કારણ કે બીજા ગુણો જલ્દીથી પ્રકટ ન થાય. સાધુમાં કરુણા કેટલી છે એ જોવું હોય તો એને એની સંગતિ બહુ વધારે લ્યો ત્યારે ખબર પડે. એ સરળ કેટલા છે એની સાથે રહેવાથી ખબર પડે. પણ શ્રવણ કીર્તનનો ગુણ આસાનીથી કોઈ વ્યક્તિ સમજી શકે આ સાધુ છે. તો એ સાધુ સંઘમાં રહેવાથી એ સાધુ આપણને બતાવે છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અર્થાત વિવેક શીખવે છે. અને વિવેક નું જ્ઞાન જેનામાં છે એ આનાથી બચી જાય છે. કેમ? વિવેક બુદ્ધિ વાળો વ્યક્તિ પોતાની જાતને પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરશે? કે જો હું કોઈ વ્યક્તિનો દ્વેષ કરીશ તો ભક્તિમાં બાધા ઉત્પન્ન થશે, મને ભગવાનનો પ્રેમ નહીં મળે. આવો વિચાર કરી, અને એ સાધક કોઈનો દ્વેષ નથી કરતો, ક્યારેય કોઈમાં દોષ નથી જોતો. આ સાધુ સંઘનો પ્રભાવ છે. સત્સંગમાંથી યદી વિવેક પ્રકટ થઈ ગયો તો દોષ એનામાંથી દૂર થઈ જાય છે. ત્રીજા અવરોધને પાર કરી હનુમાનજી મહારાજ લંકામાં પહોંચી ગયા. લંકા પહોંચી, લંકાની બહાર એક સુંદર પર્વત હતો, અને એ પર્વત ઉપર ચડી હનુમાનજી મહારાજ લંકાનું દર્શન કરે છે. સંપૂર્ણ લંકાનું દર્શન કરી હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આની અંદર પ્રવેશ કરવું સંભવ નથી, અભેદ્ય લંકા નગરી છે, એક મચ્છર તે લંકામાં પ્રવેશ ન કરી શકે. રાવણની સિક્યુરિટી કેટલી ટાઈટ હશે વિચાર. રાવણની ઈચ્છા વગર મચ્છર તે લંકાની અંદર પ્રવેશી ન શકે. ઝેડ પ્લસ કરતા અપ સિક્યુરિટી રાવણ પાસે હતી ત્રેતા યુગમાં. આજે કેટલી સિક્યુરિટી લોકો રાખે છે તોય નેતાઓના મર્ડર થઈ જાય છે, બોલો હે ને. છતાં આપણને આપણી સિક્યુરિટી ઉપર વિશ્વાસ છે. અભેદ્ય લંકા નગરીમાં હનુમાનજી મહારાજ વિચારે છે આમાં કેવી રીતે પ્રવેશ કરવું. ત્યારે એને નક્કી કર્યું, સૂક્ષ્મ રૂપ ધરી અને પ્રવેશ કરી જાઓ તો મને કોઈ જોઈ શકે. હનુમાનજી મહારાજ લગભગ સાંજના 5-1 વાગે પહોંચેલા લંકા, સંધ્યા ઢળવા આવી હતી. હનુમાનજી મહારાજને થયું થોડુંક અંધારું થવા દો, ભલે રૂપ નાનું લઈ લઉં પણ આ તો માયાવીઓની નગરી છે, નાનું રૂપ લઈ લઉં જેના કારણે કોઈ જોઈ ન શકે અને અંધારું હોય. હવે અંધારામાં મચ્છરને શોધવું એટલે એ તો અઘરી વાત છે ને. હનુમાનજી મહારાજ ત્યાંથી લંકાનું નિરીક્ષણ કરે છે. જેવી રાત્રિનો સમય થયો, હનુમાનજી મહારાજે મચ્છર સમાન રૂપ લઈ અને લંકાના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જેવા હનુમાનજી મહારાજ અંદર પ્રવેશ કરવા ગયા, એક રાક્ષસીએ કીધું, એ ચોર એન ઓવરે, ક્યાં મારી નજર ચૂકાવીને ક્યાં જાશો? બોલ, કેવો પાવરફુલ સીસીટીવી છે. મચ્છરની સમાન રૂપ રાત્રિ છે તોય એ લંકાની જે રખેવાળ છે, રાક્ષસી લંકીની જેનું નામ છે, એને હનુમાનજી મહારાજને પકડી લીધા. ઉભરે ઉભરે, તું ક્યાં ડાયરેક્ટ ઘૂસે છો અંદર? હનુમાનજી મહારાજ કે ગજબ છે ભાઈ, હે ને, આટલું સૂક્ષ્મ રૂપ અને તોય એને જોઈ લીધું. લંકીની બીજું કોઈ નહીં, સ્વયં લંકા નગરીનું સ્ત્રી સ્વરૂપ છે. જેવી રીતે ગંગાજી એક સ્ત્રીના રૂપમાં પ્રકટ થાય છે ને, એમાં લંકા નગરી સ્વયં લંકિનીના રૂપમાં ત્યાં પહેરો દે છે. હનુમાનજી મહારાજનો મગજ ગયો ઘડીક તો, મને ચોર કે મુઠ્ઠી વાળીને એક મૂકો માર્યો હનુમાનજી, લોહીની ઉલટી થઈ ગઈ, મૂર્છિત થઈને પડી લંકીની. અને જ્યારે ભાનમાં આવી ત્યારે હનુમાનજી મહારાજને કહે છે, પ્રભુ હવે અસુર કુળનો વિનાશ નજીક છે. કારણ બતાવતા લંકીનીએ કીધું કે જ્યારે આ ત્રણેય ભાઈઓ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ તપસ્યા કરવા માટે ગયા, એ સમયે બ્રહ્માજીએ મને કીધેલું કે રાક્ષસ કુળનો ત્યારે વિનાશ થશે જ્યારે એક વાનર આવી તારી ઉપર પ્રહાર કરે અને લોહી નીકળી જાય, તે તું સમજી લેજે કે હવે રાવણનો અંત નજીક છે અને ત્યારે તારી મુક્તિ થશે આ શરીરમાંથી. પણ લંકીની એક પ્રાર્થના કરી કે હનુમાનજી મહારાજ, મારું મૃત્યુ તો થવાનું છે પણ મારો અગ્નિદાહ તમે કરજો, મારો અગ્નિ સંસ્કાર તમે કરતા જજો. હનુમાનજી મહારાજ કે તથાસ્તુ. હે, હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો લંકામાં. ચોથો અવરોધ આચાર્યો કહે છે આ લંકીની છે, અર્થાત પ્રચાર. હે ને, પ્રચાર જે છે એ તે ભક્તિમાં એક બાધા છે આમ જોવો તો. કેમ? કારણ કે પ્રચાર જે વ્યક્તિ કરતા હોય ને એને લોકો એટલું સન્માન આપે, એટલું સન્માન આપે એવા હોય નહીં. સીધી વાત આ છે, જે સન્માન લોકો આપી રહ્યા છે એને લાયક ઈ છે નહીં, અને ઈ સન્માન એનું પતન કરાવી દે છે. પ્રચાર ભક્તિમાંથી વ્યક્તિ નીકળી જાય, કારણ કે જેવો પ્રચારની સીટ ઉપર આવે એટલે ઈ છૂટછાટ લેવાનું ચાલુ કરે ધીમે ધીમે, અને પછી સન્માનની આદત પડે. કોઈ પ્રણામ ન કરે તો આમ મનની અંદર એવું થાય એને કે આને આને પ્રણામ કર્યા મને શું કામ નહીં. પહેલી સીટ ન મળી હોય, ક્યાંક ગયા હોય તો એનો આદર ન થયો હોય, હૃદયમાં એટલું દુઃખ લાગે ને, અને આના કારણે અન્ય ભક્તો પ્રતિ દ્વેષ થઈ જાય છે. આ પ્રચાર રીતે એક પ્રકારે તો બાધા છે, પણ શિલ પ્રભુપાદજી કહે છે કે એક પ્રચારક જે છે એ નીડર હોવો જોઈએ અને સાહસી હોવો જોઈએ. હનુમાનજી મહારાજની જેમ લંકીની જેવી બાધાઓ આવશે પણ એ બાધાઓને પાર કરવામાં સક્ષમ રહેવો જોઈએ. યથા જો તમે પ્રચારની અંદર કેટલી સમસ્યાઓ છે, કેટલા અનેક પ્રકારના લોકો પ્રશ્ન પૂછતા હોય આપણું જ્ઞાન ટેસ્ટ કરવા માટે, આને કેટલું ફાવે છે એને આ પ્રભુજી બરાબર વાંચીને આવ્યા છે કે પછી આમનામાં ઝાંકે છે. આ પ્રચારકો માટે આ બધી બાધાઓ છે, પણ હનુમાનજીની જેમ જો નિડર વ્યક્તિ હોય ડરશે નહીં. પ્રભુપાદજી જ્યારે અમેરિકા ગયા એક કોલેજ યુનિવર્સિટીમાં પ્રવચન આપતા હતા, તો યુનિવર્સિટીમાં એક વ્યક્તિ ઊભો થયો અને પ્રભુપાદજીને પૂછ્યું તમે ભગવાનને જોવો છો? સીધો પ્રશ્ન કર્યો. પ્રભુપાદજી કે તું હેઠો બેસી જા, આડો આવે તું ભગવાનની. આ નિડરતા છે, સાહસ. પ્રભુપાદજીના જે કન્વર્ઝેશન તમે જોવો, પ્રભુપાદજીને ખબર હોય આ ખાલી અણી કાઢવા પ્રશ્નો કરે છે, એને જવાબ એવા આપતા પ્રભુપાદજી. એ ભગવાન મને દેખાય છે પણ તું આડો આવે છે, નીચે બેસી જા. ચોથી બાધાને પાર કરી હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે. હનુમાનજી મહારાજ સેવાની સૂક્ષ્મતાને જાણે છે. સેવકનો ધર્મ જે છે સેવાને જાણવી. સેવાનો અર્થ એ નથી કે બસ ખાલી તમને કીધું કે ચાલો અહીં પોતા મારી દો તો મારી દીધા, સેવા થઈ ગઈ. સેવાની સૂક્ષ્મતાનો અર્થ છે જે સેવા કરે એને સેવાની વિધિ પૂરેપૂરી ખબર હોવી જોઈએ. જેથા ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે સેવા કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. પહેલો પોઈન્ટ આ છે. આપણે વિચાર કરો કે આપણે જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે ભગવત સ્મરણ થાય છે નહીં? સેવા એટલે કામ કરી નાખીએ છીએ બહારથી, પણ સેવા નથી થતી. સેવા એને કહેવાય છે જેમાં સ્મરણ સાથે હોય, વ્યક્તિ સ્મરણ કરતો હોય. સેવા એવી રીતે થવી જોઈએ કે જેનાથી જેની સેવા કરી રહ્યા છો એ વ્યક્તિ પ્રસન્ન થાય. અયોધ્યાની અંદર જ્યારે ભગવાન રામ પાછા આવી ગયા તો બધા લોકોએ સેવા વહેંચી લીધી અને બધાને થયું હનુમાનને સાઈડ કરો. કેમ? કારણ કે કોઈનો વારો આવવા દેતો નથી સેવામાં. આમાં તો બીજા લોકો કઈ કરી ન કે, કારણ કે સીતાજીને હારે લીધા, ભરત શત્રુઘ્ન લક્ષ્મણ, મતલબ આ બધા મેન મેન લોકોએ કમિટી બનાવી સેવાની અને નક્કી કર્યું કે જેને જે સેવા જોતી હોય આપી દો. પછી છેલ્લે કઈક નાની એવી વધે તો હનુમાનને આપશો. આખી સેવાનું લિસ્ટ બનાવ્યું, અયોધ્યામાં બધાને સેવામાં લગાડ્યા અને છેલ્લે એક મામૂલી સેવા. એ આ બધા લોકો માનતા હતા કે આ સેવાની કોઈ વેલ્યુ નથી, આ સેવાની કોઈ વેલ્યુ નથી. કઈ સેવા રાખી? ચપટી વગાડવાની સેવા. ભગવાનને જયારે બગાસું આવે તો ચપટી વગાડવાની, આ એકદમ તુચ્છ સેવા છે, આને આને હનુમાનને આપી દો. એને બહુ લાભ લીધો છે હનુમાને. તો જયારે બધાનો એવો નિર્ણય થયો, હનુમાનજીને લિસ્ટ બતાવ્યું, હનુમાનજીએ લિસ્ટ વાંચ્યું, હનુમાનજી કઈ વાંધો નહીં આપણે ચાલશે. ભગવાન રામ સિંહાસન ઉપર આવીને બેઠા, હનુમાનજી બાજુમાં ઉભા રહી ગયા. તો આખો દિવસ ભગવાનની બાજુમાં ને બાજુમાં. અમુક લોકોએ કીધું હનુમાનજી તમારી સેવા તો ખાલી ચપટી વગાડવાની છે, હું કામ પાછળ પાછળ ભગવાનની ફર્યા કરો છો? હનુમાનજી કે ભાઈ બગાસું ક્યારે આવ્યાનું નક્કી નહીં, એટલે હારે જ રહેવું પડે, નહીતર સેવા છૂટી જાય. દિવસમાં તો વાંધો નહીં, પણ પ્રોબ્લેમ રાતે થયો. શયન કક્ષમાં હનુમાનજી મહારાજ ઘૂસી ગયા. એક ચરણની સેવા સીતાજી કરે, એક લક્ષ્મણજી કરે, હનુમાનજી માથા પાસે આવીને ઉભા રહી ગયા. લક્ષ્મણજી એની સેવા પૂરી કરીને વયા ગયા. સીતાજી કે હવે આને કેમ સમજાવો, એક તો વાનર ઉપરથી બ્રહ્મચારી છે. હનુમાનજી મહારાજ કે આ મારી સેવા છે. સીતાજી કે કામ કરે, બગાવું આવે ને તે હું બોલાવી લઈશ, તું બહાર ઉભો રહે દરવાજે. દરવાજો બંધ કર્યો, હનુમાનજી મહારાજ બેઠા. હનુમાનજી મહારાજ સેવાની સૂક્ષ્મતા કેટલી જાણે છે જુઓ. હનુમાનજી મહારાજ બહાર બેઠા બેઠા ચપટી વગાડવા માંડ્યા, અંદર ભગવાનને બગાવ ઉપર બગાવ ચાલો. સીતાજી કે આમ કેમ થઈ રહ્યું છે? ભગવાન રામ કે હનુમાનને બોલાવો. સીતાજી હનુમાનને બોલાવ્યા અને હનુમાને કીધું, આ હું ભગવાન રામ કે છે હનુમાન આ હું ચાલુ કર્યું તે? ઈ કે પ્રભુ મને માતા એ બહાર બેહાડ્યો, હવે તમે અંદર હું બહાર, બગાહું ક્યારે આવે એ નક્કી નહીં, એટલે આપણે ચપટી ચાલુ જ રાખીએ કે આખી રાતમાં ગમે ત્યારે આવે તમને. ચપટી બંધ ન થવી જોઈએ. ત્યારે બધા લોકો સમજે છે કે આ હનુમાનજીનો સેવા પ્રતિ જે ભાવ છે ભગવાન. અને પછી કીધું, હનુમાનજી તમે જે સેવામાં હતા એ ઓકે છે, વધે એ અમારી સેવાની શિક્ષા આપી હનુમાનજીએ. કારણ કે અહંકાર નથી ને. જો આ સૌથી મોટું કાર્ય હનુમાનજી મહારાજે કર્યું, છતાં અયોધ્યામાં એને સૌથી નાની સેવા મળી તો એને પ્રેમથી સ્વીકાર કરી લીધો. નાનો પાડી કે આ સેવા મારે નહીં હાલે, એટલે ચાલશે. આ સૂક્ષ્મતા છે. સેવા જે કરે એ અહંકારથી મુક્ત રહે છે. અનેક પ્રસંગો છે હનુમાનજીના વિષયમાં. તો જેવી રીતે દ્વારકાની અંદર જ્યારે હનુમાનજી મહારાજને એકવાર ભગવાનને બોલાવ્યા, કારણ કે ગરુડજીને, સુદર્શન ચક્રને અને સત્યભામાને અહંકાર થઈ ગયો કે અમારી જેટલું ભગવાનને પ્રિય બીજું કોઈ નથી. તો ગરુડજીને કીધું ભગવાન શ્રી કૃષ્ણએ કે તમે જાઓ હનુમાનજીને બોલાવીને લાવો. ગરુડજી હનુમાનજી મહારાજ પાસે આવીને કહે છે તમને ભગવાન બોલાવે છે. તો હનુમાનજી મહારાજે કીધું કે ઠીક છે તું જા, હું આવું છું. ગરુડજી કે ભગવાન બોલાવે છે, નરેન્દ્ર મોદી બોલાવે એમ નથી કીધું મેં, સ્વયં ભગવાન બોલાવે છે દ્વારકાધીશ. હનુમાનજી કે ભાઈ તું જાને હું આવું છું હમણાં. ઈ કે હનુમાનજી તમારી સ્પીડ ઓછી હશે, એક કામ કરો મારી ઉપર બેસી જાઓ તમે. ગરુડજી કે હમણાં એક પાંખ મારું તો, ગરુડ તો વિશાળ છે ને. હનુમાનજી કે ઠીક છે તમે પહોંચો, હું આવું છું. ગરુડજી કે આ નહીં સમજે. ગરુડજી ત્યાંથી ઉડીને આવી રહ્યા છે. આ બાજુ સુદર્શન ચક્રને ભગવાને કીધું દરવાજે ઉભો રહે, કોઈને અંદર નહીં આવવા દેતો, કોઈ એટલે ગમે એ હોય, નો એન્ટ્રી. હનુમાનજી મહારાજ આવ્યા, સુદર્શન ચક્ર કે અંદર પ્રવેશ નહીં મળે, પકડીને મોઢામાં મૂકી દીધું એક બાજુ, સેવ. જે સૂર્યને ગળી જાય અને સુદર્શન એના માટે શું છે? હાલાકી સૂર્ય કરતા સુદર્શન અનેક ગણું તેજસ્વી છે, શક્તિશાળી, પણ તોય હનુમાનજી અહીં સાઈડમાં આપણે પેલા માવા વાળા કેમ લગાડતે. હનુમાનજી મહારાજ મોઢામાં મૂકી દીધું. એના બાજુ સત્યભામાને કીધું તું સીતાજીનો વેશ બનાવી લે, અને સીતાજીનું રૂપ લઈ લે. હનુમાનજી મહારાજ જેવા આવ્યા અંદર પ્રવેશ, ભગવાને રામનું રૂપ બનાવ્યું. પણ પ્રોબ્લેમ એ, બધું રેડી થઈ ગયું પણ વાંસળીનું ધનુષ ન થયું. વાંસળી વાંસળી રહી ગઈ. આમ પ્રણામ કર્યા હનુમાનજીએ. હનુમાનજીની સ્ટાઇલ ખબર છે પ્રણામ કરવાની. પ્રણામ કરીને ઉપર જોયું કે પ્રભુ આ ધંધો ક્યારથી ચાલુ કર્યો? ધનુષ બાણ મૂકીને વાંસળી વગાડવાનું આ ક્યારથી ચાલુ કર્યું છે? અને ત્યાંની નજર બાજુમાં ગઈ, આ કોણ દાસીને બેહાડી તમે? દાસી કીધું તો સત્યભામા તો છું થઈ ગયા, એનાથી રૂપ બદલ્યું કે નહીં એ કઈ વર્ણન નથી. ભાગ્યા ત્યાંથી. ત્યાં ગરુડજી આવ્યા, આવીને જોયું હનુમાન આયા છે. ગરુડને એમ કે આ સંસારની અંદર મારી સ્પીડ સૌથી વધારે છે. હનુમાનજી મહારાજ એની પહેલા પહોંચી ગયા. ભગવાન કે આ બેનું તો સમજાણો, ચક્ર ક્યાં છે? રમણજી કે આ લાવ્યો જ હારે, મોઢામાં જ કાઢી નાખ્યું આને, આ છૂટું કરો આને. ત્રણેય ની અંદર અહંકાર આવ્યો હતો, તો એનો અહંકાર નષ્ટ કરવા ભગવાને હનુમાનજી મહારાજને બોલાવ્યા છે. કારણ કે અહંકારથી મુક્ત છે. અર્જુનને એકવાર અહંકાર થયો હતો, અર્જુન સેતુ બંધ ફરવા ગયા તો હનુમાનજી મહારાજ અહીંયા બેઠા હતા એક ઝાડ ઉપર. હનુમાનજી મહારાજે કીધું, અર્જુન આ જે બ્રિજ દેખાય છે ને, આ બ્રિજ પાર કરીને ભગવાન ગયા હતા લંકામાં. અર્જુન કે ભગવાનની આ લીલા મને સમજમાં નથી, આટલા મોટા ધનુર્ધારી તો ભાઈ પુલ હું કામ બાંધ્યો, બાણથી પુલ બનાવી લેવો જોઈએ ને. હું જો રામની જગ્યાએ હોત બાણથી બનાવી નાખ્યો. હનુમાનજી મહારાજ વિચાર કરે કે આ ભગવાનનો ભગત થઈને આટલો અહંકાર પોતાની ધનુર્વિદ્યા ઉપર. હનુમાનજી મહારાજે ચેલેન્જ આપી કે અર્જુન તને ખબર છે એ સમય વાનરો કેટલા હતા, જે બાણનો પુલ તો ક્યાંય વિખાઈ જાત, એક પગ મૂકે તો પાતાળમાં વયો જાય. અર્જુન કે સંભવ જ નથી. હનુમાનજી મહારાજ કે ખાલી મારા પગનો જો સ્પર્શ થઈ જાય ને તો તારો આ બાણનો પુલ જે છે ને એ રસાતળ વયો જાય. અર્જુન કે જો એવું થાય તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. ક્ષત્રિયને તો પ્રતિજ્ઞા તરત જ થઈ જાય. અર્જુનની વાત સાંભળી અને હનુમાનજી મહારાજે કીધું ઠીક છે બનાવ્યો. અર્જુને પુલ બનાવ્યો, હનુમાનજીએ પગનો અંગૂઠો અડાડ્યો, એ પુલ ક્યાં વહી ગયો ખબર ન પડી. ચક્રવર્તી ઠાકુરે લખી છે આ ઘટના, બ્રિજ કાંઈ ગયો ખબર ન પડી. અર્જુન અગ્નિ સમાધિ લેવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન કે બે ભગત છે, એક તો લોકો ભગત બનતા નથી, નકામો એક ઓછો થઈ જાય. ભગવાન એક બ્રહ્મચારીનું રૂપ લઈને પ્રકટ થયા અને ભગવાને કીધું આ હું તમે બે માંડ્યું છે તો કે અમે આ રીતે શરત લગાવી, આ હારી ગયો અને અગ્નિ સમાધિ. ઈ કે શરત લગાવો એમાં કોઈ સાક્ષી હોવો જોઈએ. સાક્ષી હતો? તા કે ના. તો કે શરત ફોક ગણાય, ફરીને કરો. ફરીથી અર્જુને પુલ બનાવ્યો. હનુમાનજી મહારાજ પુલ ઉપર મંડ્યા કૂદવા, પણ આ વખતે પુલ તૂટ્યો નહીં. પુલ તૂટ્યો નહીં. હનુમાનજી મહારાજ કે આપણું બળ વયું ગયું કે હું? પણ નીચે જોયું તો ભગવાન કચ્છપ સ્વયં, જે કચ્છપ અવતાર છે ભગવાન, પુલની નીચે જોયું કે આ તો સ્વયં ભગવાન રક્ષા કરે છે. હનુમાનજીને થયું હું ભગવાનની પીઠ ઉપર આપણે જવું એ સારું નથી. હનુમાનજી મહારાજ નીચે ઉતરી ગયા, ભગવાને પ્રકટ થઈ અને પછી આખી લીલાની ચોખવટ કરી. અર્જુનના અહંકારને નષ્ટ કરવા ભગવાન અને હનુમાનજીએ આ પ્લાન બનાવ્યો હતો. ને મહાભારતની અંદર ભીમ એક ફૂલ દ્રૌપદીને પ્રાપ્ત થયું તો ભીમને દ્રૌપદીએ કીધું આ ફૂલ લઈને આવો. તો એ પુષ્પ લેવા માટે જતા હતા, વચ્ચે હનુમાનજી મહારાજ પરીક્ષા કરવા માટે આવ્યા. વૃદ્ધ વાનરનું રૂપ લઈ અને બેઠા. ભીમે કીધું હે વાનર, આ તમારી પૂંછડી સાઈડમાં લઈ લો તો મારે આમ જવું છે. હનુમાનજી કે તું ઉઠાવીને મૂકી દે ને ભાઈ, હું ગઢો થઈ ગયો છે હવે. ભીમને તો બળ ઉપર અહંકાર હતો, 10,000 હાથીઓનું બળ. પૂંછડી એક હાથે ઉપાડવા ગયો, હલી નહીં, બે હાથે બહુ બળ કર્યું પણ જયારે એ પૂંછડી હલી નહીં ત્યારે ભીમ હનુમાનજીને પ્રણામ કરે અને હનુમાનજીએ એને શીખવાડ્યું કે બળ ઉપર સંયમ કેવી રીતે રાખવો જોઈએ. શક્તિ તો શરીરમાં હોય પણ એ શક્તિનો સંયમ હનુમાનજી મહારાજે ભીમને શીખવાડ્યો, એના ગુરુ બન્યા અને એના અહંકારને દૂર કર્યો. અને પછી અર્જુનની જે ધજા છે અર્જુનના રથ ઉપર અને કુરુક્ષેત્રના યુદ્ધમાં તે હનુમાનજી મહારાજે બહુ મદદ કરી છે. તો આ રીતે હનુમાનજી મહારાજનું જીવન ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં સમર્પિત છે. હનુમાનજી મહારાજનો એક સુંદર ઉદ્દેશ્ય છે, જો નહીં મેરે રામ કા સો નહીં કછુ કામ કા. જેમાં રામ નથી એ આપણું કોઈ કામનું નથી. એક બહુ સુંદર વાત હનુમાનજી મહારાજના વિષયમાં લખી છે, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, જે શ્લોક આપણે રોજ મંગલાચરણમાં ગાઈએ છીએ. જીતેન્દ્રિય ઇન્દ્રિયો સંયમિત છે, બુદ્ધિમતામ બુદ્ધિની અંદર શ્રેષ્ઠ છે. એવા હનુમાનજી મહારાજ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવી અને રાજા બન્યા તો નાભાજી લખે છે, રતન અપાર ક્ષીર સાગર ઉધાર કીએ લીએ હિત ચાય કે बना के माला करी है। सब सुख साज रघुनाथ महाराज को भक्ति सो विभीषण जो आनी भेट धरी है। क्षीर समुद्र ना मंथन वक्ते जे मणिओ निकल्या था ए मणिओ देवताओं ने आपवामां आव्या। देवताओं एने स्वर्ग लोक में लई गया। रावणे स्वर्ग उपर चढ़ाई करी अने ए मणिओ ने रावण लंका में लई आव्यो। ए मणिओ माथी ए तो एमना रावण ना खजाना में पड्या था, पण विभीषण जारे राजा बन्या लंका ना ए मणिओ नो हार बनावी अने एने भगवान ने भेट कर्यो। हवे અયોધ્યામાં બન્યું એવું કે એ હાર જયારે વિભીષણજીએ આપ્યો, ભગવાન બધાને ગિફ્ટ આપતા હતા યુદ્ધમાં જેને જેને સહાય કરી હતી, તો વિચાર કરવામાં આવ્યો કે ભાઈ બધાને બધું કઈક આપ્યું છે, હનુમાનને કઈ નહીં। ઘણા લોકોના મનમાં હતું કે બીજા સૌથી સારું કામ તો આને કર્યું છે, પણ હનુમાનને પ્રભુએ કઈ આપ્યું નહીં। આ સભા વિચાર કરે છે। સીતાજીના મનમાં વિચાર થયો કે આ લોકોના મનને બદલાવા માટે કંઈક લીલા કરવી જોઈએ। એણે સીતાજીએ એ હાર ભગવાન રામને આપ્યો અને ભગવાને એ હાર હનુમાનજીને આપ્યો, ત્યારે ઘણાના મનમાં થયું સેવા તો આપણી હારી હતી, આપણને દેવો જોઈએ। સુગ્રીવ જામવંત એકવાર તો વિભીષણ નહીં થયું કે આ મેં ગિફ્ટ કર્યો, પણ પાછું ગિફ્ટ આપી દેવાય ને જેને આપ્યું હોય એને રિટર્ન ગિફ્ટ। મનની અંદર એ બધા વિચાર આવ્યા, પણ હનુમાનજી મહારાજ એક એક મોતી જોવા માંડ્યા અને તોડવા માંડ્યા એ મોતીને। આચાર્યો કહે છે એક એક અયોધ્યા વેચી નાખે ને તો એ એક મોતીનો ખરીદી શકાય એવા રત્નો હતા પછી। અને એ રત્નો જ્યારે હનુમાનજી મહારાજ આમ લોટ કરી રહ્યા હતા, કેટલાયના હૃદય તૂટી ગયા રે, એ ગમે એમ તો આ વાંદરો છે ને, આને શું ખબર પડે મણીની, એને ભગવાને એને આપ્યો હાર। તો વિભીષણજીએ તો સ્પષ્ટ પૂછી લીધું કે તમે આટલા કિંમતી મોતીઓને તોડો શું કામ? હનુમાનજી મહારાજ કે આમાં રામ નથી। એક વ્યંગ કરતા વિભીષણથી બોલાવ્યો કે તમારા શરીરમાં રામ છે, તમે એને ધારણ કરી રાખ્યું છે। હજી બોલે એટલી વાર પોતાના દિવ્ય નખથી હનુમાનજી મહારાજે પોતાની છાતીનું પહેલું પડ ચીરી અને દેખાડ્યું આખો રામ દરબાર જે ચિત્ર પાછળ છે, આ હનુમાનજીના હૃદયનું દર્શન છે। આખી સભા ચક, આ હનુમાનજી મહારાજની મહાનતા છે। એના વિષયમાં તો અનેક પ્રસંગો છે, પણ આપણે હજી આગળ વધારવાના છે। લંકાની અંદર પ્રવેશ સૂક્ષ્મ રૂપથી, અને સૂક્ષ્મ રૂપથી પ્રવેશ કરી હનુમાનજી મહારાજ માતા સીતાની શોધ કરે છે।
મંદિર મંદિર પ્રતિકર શોધા, દેખે જહાત અગણિત જોધા।
હનુમાનજી મહારાજ સૂક્ષ્મ રૂપની અંદર લંકાની અંદર પ્રવેશ કરે છે। જ્યાં જોવે ત્યાં અસંખ્ય યોદ્ધાઓ છે। મંદિર મંદિર પ્રતિકર શોધા, હનુમાનજી મહારાજ દરેક મંદિરનો અર્થ છે ભવન, ઘર। દરેક ઘરની અંદર જઈ હનુમાનજી જોવે છે સીતાજી ક્યાંય છે। દરેક ઘરોને સૂક્ષ્મ રીતે જોયા પછી તે હનુમાનજી મહારાજને ક્યાંય સીતાજીનું દર્શન ન થયું। આ પ્રસંગની અંદર એક પ્રશ્ન આપણા મનની અંદર થઈ શકે કે સંપાતીએ સમુદ્ર કિનારે કહી દીધું હતું કે સીતાજી અશોકવનમાં બેઠા છે, તો પછી ઘરે ગોતવાની કેમ જરૂર પડી હનુમાનજી મહારાજ? સંપાતી પહેલા કહી ચૂક્યા છે કે ભાઈ સીતાજી અશોકવનમાં છે। પણ આનો ઉત્તર આપતા માનસ ટીકાકારો કહે છે કે સંપાતીએ અશોકવન બતાવેલું ત્યારે દિવસનો સમય હતો। હનુમાનજી મહારાજ જયારે સમુદ્ર તટે પહોંચ્યા કે દિવસના સમયમાં એવું બની શકે કે સીતાજીને અશોકવનમાં રાખતો હોય, પણ રાત્રે તો કંઈક મહેલમાં રાખતા હશે, કોઈના ઘરે રાખતા હશે। એટલા માટે હનુમાનજી મહારાજ એક એક ઘરોની અંદર જઈ અને તપાસ કરવા માંડ્યા કે સીતાજી ક્યાંય છે કે નહીં। સૂક્ષ્મ રૂપમાં આકાશ માર્ગે જ ચાલે છે, બધા ઘરોની અંદર ફર્યા, કોઈ જગ્યાએ સીતાજીનો પત્તો ન લાગ્યો, ત્યારે ગયું દશાનન મંદિર માહી અતિ વિચિત્ર કહી જાત સુનાહી. રાવણના મહેલ ની અંદર ગયા, રાવણના મહેલ ની અંદર પ્રવેશ કરી અને એને જોયું અસંખ્ય સ્ત્રીઓ રાવણના મહેલ ની અંદર આમ તેમ પડી છે, પણ એક સ્ત્રી અતિ સુંદર જેનું ભવન બધા કરતા અલગ છે, એનું દર્શન કરતા હનુમાનજી મહારાજના મનમાં વિચાર થયો કે આ સીતા કદાચ હોઈ શકે. પણ તત્કાળ એનો વિચાર બદલ્યો કે ભગવાનના વિયોગમાં આટલા સુખેથી પ્રેમથી સુવે આ સીતા હોય, આ સીતા ન હોય. હનુમાનજી મહારાજ ત્યાંથી બહાર નીકળ્યા, એક સુંદર ઘર જોયું કે જ્યાં ધનુષ બાણ શંખ ચક્ર અને આંગણામાં તુલસી. હનુમાનજી મહારાજ ઘડીક વિચાર કરતા થઈ ગયા, લંકા નિશિચર નિકર નિવાસા, ત્યાં કહા સજ્જન કરવાસા, એને સાધુ વ્યક્તિ લંકામાં આવું બને નહીં, ભગત લંકામાં હોય કેવી રીતે. હનુમાનજીને વિચાર થયો કે ઓલી લંકીની એ પહેલા પકડી લીધો હતો, બની શકે કે અહીં અંદર વધારે ટાઈટ સિક્યુરિટી હોય, આને ખબર પડી ગઈ હોય, પણ મને ફસાવા માટે કદાચ એવી વ્યવસ્થા કરવામાં આવી હોય મને પકડવા માટે. હનુમાનજી મહારાજે તરત જ પોતાનું રૂપ બદલી લીધું, બ્રાહ્મણના રૂપમાં આવ્યા, બ્રાહ્મણ વેશની અંદર પ્રકટ થયા. અને જેવા હનુમાનજી મહારાજ ઈ ઘરના દ્વાર આગળ ઉભાર્યા, અંદરથી રામ નામનો ધ્વનિ એમના કાનમાં પડ્યો. બ્રહ્મ મુહૂર્ત થવાનો સમય, હનુમાનજી ભગવાનનું નામ સાંભળે છે, લંકાની અંદર રામ નામ. હનુમાનજી મહારાજ વિચાર કરે છે પરીક્ષા તો કરવી પડશે, એને માયાવી નગરી છે, બ્રાહ્મણના રૂપમાં હનુમાનજી મહારાજ ત્યાં ઉભા છે. એ જ સમયે વિભીષણ જાગે છે અને વિભીષણજી જાગી બહાર આવી અને જોવે છે કે એક બ્રાહ્મણ લંકાની અંદર અને મારા ઘરે. વિભીષણજીને કોઈ આશ્ચર્ય નથી, કારણ કે એ જાણે છે કે ભગવાનના ભક્ત ગમે ત્યારે ગમે એ સ્વરૂપની અંદર આવી શકે. આ કોઈ ભક્ત કદાચ મને મળવા આવ્યા હશે, કોઈ દેવતા હશે જે આ સમયે બ્રાહ્મણનું રૂપ લઈ અને મારી સામે ઉપસ્થિત થયા છે. હનુમાનજી મહારાજ પરિચય પૂછે છે, એકબીજાનો સામ સામે પરિચય થાય છે. બહુ સુંદર સંવાદ સુંદરકાંડ ની અંદર ગોસ્વામીજીએ લખ્યો છે. વિભીષણજીએ જાણ્યું કે ભગવાનના સાક્ષાત ભક્ત હનુમાનજી છે. વિભીષણને બહુ આનંદ થયો અને એક વાત વિભીષણ કહે છે કે આજ સુધી મને એવું લાગતું હતું કે મારી ઉપર ભગવાનની કૃપા નથી, એક તો મારો જન્મ અસુરકુળમાં થયો, ભક્તિ કરતા મને કઈ આવડતું નથી, તમોગુણી સ્વભાવ છે, આજ સુધી કદાચ ભગવાનની કૃપા મારી ઉપર નહીં હોય, પણ એ હનુમાનજી મહારાજ આજ તમને મારી સામે જોયા, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભગવાને મારી ઉપર કૃપા કરી છે.
અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહી સંતા.
ભગવાનની કૃપા વગર ભગવાનના ભક્તનો મેળાપ થતો નથી. વિભીષણજી કહે છે તમારું દર્શન થયું એટલે કૃપા મળી, ભગવાનના ભક્ત જ્યારે અનાયાસ દર્શન આપે ત્યારે સમજી લેવું કે આપણી ઉપર કૃપા થઈ ચૂકી છે. ભગવાનના ભક્તનું મળવું એ જ ભક્ત માટે સૌથી મોટી કૃપા છે. હનુમાનજી મહારાજ કહે છે વિભીષણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, ભગવાનની કૃપા આપવાની રીત જ આ છે, એ આવી રીતે જ કૃપા કરે છે.
સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ,
સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ,
સુનહુ વિભીષણ પ્રભુ કે
करहि सदा सेवक हर प्रीति सुनहु विभीषण प्रभु के रीति सुनहि विभीषण प्रभु के रीति सुनहु विभीषण प्रभु के रीति सुनहु विभीषण
प्रभु के रीति
करहि सदा सेवक पर प्रीति
सदा से
विभीषण सांभळो आ भगवान नी कृपा तमारी उपर थई छे ने एटले ज आज तमने आया हठ करीने भगवाने मने आया मोकल्यो छे हनुमान जी नी भाषा जो हनुमान जी कहता नथी कि हूं तमने दर्शन आपवा आव्यो छु मने भगवाने मोकल्यो छे એટલે તમે સમજો કૃપા તો એવા એવા લોકો ઉપર કરે છે જેની આપણે કલ્પના ન કરી હોય અને બીજાનું ઉદાહરણ છોડો હનુમાનજી મારી સામે દ્રષ્ટિ કરો તમે હે
કહવું કવન મે પરમ કુલીના કહવું કવન મે
પરમ કુલીના
कहु कवन में परम कुलीना
कहु कवन में परम कुलीना
कपि चंचल सब ही विधिहीना
चंचल सब ही विधिहीना
कपि चंचल सब ही
હે વિભીષણ તમે કયો છો કે તમે અસુર કુળમાંથી આવ્યા છો તમે મારી સામે નજર તો કરો મારું કયું કુળ છે તમે તો આખરે તે એક રાજા છો એક રાજવી વ્યક્તિ છો અમે તો વાનર છીએ તોય ભગવાને અમારી ઉપર કૃપા કરી છે તમે એમ કહો છો કે તમે અસુર છો પણ તમારામાં કાંઈક તો વિધિ હશે ને હવારે જાગી નાવાનું એવું હશે ને તમારા ઘરે કઈક પૂજા પાઠ કરવાનું અમારે તો કાંઈ નથી કોઈ વિધિ નથી અમારી જાતની અંદર છતાં ભગવાને મારી ઉપર કૃપા કરી છે અને અમારી જેવા વ્યક્તિ માટે તો આ સંસાર કહે છે
प्रात ले जो नाम हमारा
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 ते ही दिन ताही न मिले आहारा
दिन ताही न मिले
आहारा सवार जो कोई अमारू नाम लई ले ने એને આખો દિવસ ખાવાનું ન મળે વિભીષણ આટલા પતિત કુળમાંથી હું આવું છું છતાં ઈ રઘુનાથજીએ મારી ઉપર કૃપા કરી છે ભગવાન રામ એક જ સંબંધ જોવે છે ઈ છે સેવક એના સેવક બની જાઓ એટલે ઈ સ્વીકાર કરી લે છે આ રીતે હનુમાનજી મહારાજ અને વિભીષણજીનો ખૂબ સુંદર સંવાદ થયો ભક્તિના તત્વોની ચર્ચા કરી કૃપાની ચર્ચા કરી વિભીષણજી કહે છે અશોક વાટિકા એવી જગ્યા છે જ્યાં સામાન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી હનુમાનજી મહારાજને અશોક વાટિકા નહીં મળવાનું કારણ એ છે કે અશોક વાટિકાનો રસ્તો એટલો અટપટો હતો કે હનુમાનજી મહારાજ ન જઈ શક્યા હતા વિભીષણજીએ બતાવ્યું કે અશોક વાટિકાનું પ્રવેશ દ્વાર ક્યાં છે હનુમાનજી મહારાજ સૂક્ષ્મ રૂપ લઈ અશોક વાટિકાની અંદર પ્રવેશ કરે જ્યાં સીતાજી બેઠા છે જે વૃક્ષ નીચે એ વૃક્ષના જાડવાના પાંદડાની અંદર જઈને બેઠા છે, પાંદડા ઉપર, કારણ કે રૂપ સૂક્ષ્મ છે. પાંદડા ઉપર બેઠા છુપાઈને સીતાજીનું દર્શન કરે છે અને રાત્રિના ચાર પ્રહર વ્યતીત થાય છે. શું કરું જેના કારણે સીતાજી સાથે ભેટ થઈ શકે? હનુમાનજી મહારાજ મળવાનો એક પ્લાન બનાવી રહ્યા છે, યોજના બનાવે છે કે કેવી રીતે સીતાજીના દર્શન થાય. અને આમ વિચાર કરે એ સમયે રાવણ પોતાની અનેક સ્ત્રીઓને સાથે લઈ અને અશોકવનની અંદર ઉપસ્થિત થાય છે. સામ દામ દંડ ભેદ અનેક નીતિઓ બતાવી અને રાવણ સીતાજીને ડરાવવાનો પ્રયાસ કરે છે. સીતાજી કહે છે, રાવણ તું આજ્ઞાની સમાન છો અને રામ સૂર્યની સમાન છે. રામની સામે તારી કોઈ કિંમત નથી, સૂર્ય આગળ આજ્ઞાની શું વિશાત. અને સીતાજીના મુખેથી જ્યારે આ શબ્દ સાંભળ્યા રાવણે, રાવણ અતિ ક્રોધી થઈ પોતાની તલવાર કાઢી અને સીતાજીને મારવા જ્યાં જાય ત્યાં મંદોદરી એનો હાથ પકડી લે છે. અને મંદોદરી કહે છે કે સ્વામી, તમારી જેવા યશ અને કીર્તિવાન વ્યક્તિ માટે એક સ્ત્રીની હત્યા કરવી ઉચિત નથી. હનુમાનજી મહારાજ વિચારતા હતા કે જો નજીક આવે તો કૂદું, પણ મંદોદરી હાથ પકડી લે. હનુમાનજી કે આપણે કઈ કરવા જેવું નથી. આમાં વિચાર્યું એને આ ઘટના ઉપર. રાવણે બધી રાક્ષસીઓને કીધું કે સીતાને ભય પમાડો, અને જેટલું ધમકાવા એટલું ધમકાવો, ડરાવો, પણ મારી સાથે વિવાહ કરવા માટે આને તૈયાર કરો. બધી રાક્ષસીઓ રાવણના ગયા પછી સીતાજીને ભય આપે છે. પણ ત્રિજટા નામની એક રાક્ષસી સીતાજીને કહે છે કે આજે સવારના મને એક સ્વપ્ન આવ્યું હતું, અને સ્વપ્નમાં એક વાનરે લંકા બાળી છે. જો હનુમાનજી લંકા જી બાળી નથી, હનુમાનજી આ લાઈવ સાંભળી રહ્યા છે ઉપર, કે એક વાનર આવ્યો એને લંકા બાળી, રાવણના સૈન્યનો નાશ થયો, રાવણના દસેય મસ્તક મુંડાવેલા છે, એની 20 ભુજાઓ કપાયેલી છે, ગધેડા ઉપર નગ્ન બેઠો છે અને દક્ષિણ બાજુ જઈ રહ્યો છે, યાની કે યમરાજજીના નગર બાજુ એની ગતિ થઈ રહી છે. લંકાના રાજા વિભીષણ થયા છે અને આ બધું રામના પ્રભાવથી થયું છે. બધી બાજુ રામનો જય જયકાર થઈ રહ્યો છે અને પછી ભગવાને તમને લેવા માટે તેડું મોકલ્યું છે. કોઈ વ્યક્તિને મોકલ્યા છે કે સીતાને લઈને આવો. અને હે પુત્રી, પ્રથમ પ્રહરનું આ સ્વપ્ન સત્ય થશે, થોડા દિવસની અંદર રામ તને લેવા આવશે. આવું સ્વપ્ન જ્યારે ત્રિજટાએ કીધું, બધી રાક્ષસીઓ ડરી ગઈ, સીતાજીને પ્રણામ કરી પોતપોતાના ઘરે ગઈ. સીતાજી ત્રિજટાને કહે છે કે તમે ક્યાંકથી અગ્નિ મને લાવીને આપો જેના કારણે હું બળી જાઉં, હે ને. હવે આ શરીર રામના વિરહની અંદર જીવવું મુશ્કેલ છે, અને એક મહિનાની અંદર જો રામ નહીં આવે તો રાવણ મને મારી નાખશે. મરવા માટે તમે અગ્નિની વ્યવસ્થા કરો. ત્રિજટા કહે છે, અત્યારે કોઈના ઘરે અગ્નિ હોય નહીં એવું કહી એને શાંત કરી અને ત્રિજટા ત્યાંથી પોતાના ઘરે જાય. સીતાજી આકાશને પ્રાર્થના કરે છે કે આકાશની અંદર અનેક તારાઓ છે, ઉલ્કાપાત જે થાય છે ને, અગ્નિ વરસે છે આકાશમાંથી. સીતાજી કહે છે, જો એકાદી ચિંગારી જો મળી જાય. પણ સીતાજીને થયું કે આકાશ એટલું દૂર છે, મારી વાત નહીં સાંભળે. જે વૃક્ષ નીચે બેઠા છે અશોક વૃક્ષ, એને કહે છે, હે વૃક્ષ, તું એકાદ કઈક એવું કર, કઈક તારું નામ અશોક છે, હેને, તું બીજાના શોકને હરણ કરે છો, મારો શોક હરણ કર, મારું દુઃખ થોડું ઓછું કર. સીતાજી જ્યારે એ વૃક્ષને પ્રાર્થના કરે ત્યારે હનુમાનજી મહારાજે ભગવાન રામે આપેલી જે મુદ્રિકા છે સીતાજીના ખોળામાં નાખી દીધી. અચાનક કઈ વસ્તુ પડેલી જોઈ સીતાજીને થયું કે આ વૃક્ષે મારી પ્રાર્થના સાંભળી લીધી છે. પણ જ્યારે જોયું શું પડ્યું છે, મુદ્રિકા, અને એની ઉપર રામ લખેલું જોયું. સીતાજી વિચાર કરે છે કે અસુરોએ મને સમજાવવા માટે આ પ્લાન કર્યો હોય, પણ સીતાજી વિચારે છે કે માયાથી આ અંગૂઠી બને, ભગવાનના આભૂષણો કોઈ દિવસ માયા દ્વારા નિર્મિત હોય ને, કેમ? કારણ કે એ સજીવ છે, ભગવાનના આભૂષણો શાંત રસના જીવાત્માઓ છે. એટલે કદાચ રાવણ ટ્રાય કરી હોય બનાવવાની, તોય આ ડુપ્લિકેટ અંગૂઠી બની શકે. એટલે સીતાજીને એ વિશ્વાસ થઈ ગયો કે આ વીટી જે છે એ આ મુદ્રિકા સત્ય છે. અને હનુમાનજી મહારાજ ઉપર જ્યારે સીતાજીના વ્યાકુળતાને જોવે છે, એક એક ક્ષણ હનુમાનજી માટે એક યુગ સમાન વ્યતીત થાય છે. હનુમાનજી મહારાજે જ્યારે મુદ્રિકા નાખી ત્યારે સીતાજી વિચાર કરે છે અને હનુમાનજી મહારાજ ગાવાનો પ્રારંભ કરે છે.
સીતા મન વિચાર કરના, મધુર વચન બોલે હનુમાના, મધુર વચન બોલે હનુમાના, મધુર વચન બોલે હનુમાના. સીતા મન વિચાર કરનાના, સીતા મન વિચાર કરનાના, મધુર વચન બોલે હનુમાના,
મધુર વચન હનુમાના.
હનુમાનજી મહારાજના વચનો સાંભળી અને સીતાજીનું જેટલું દુઃખ છે બધું દુઃખ નષ્ટ થઈ ગયું. જેટલી વ્યાકુળતા હતી, જેટલો તાપ હતો હૃદયમાં, હનુમાનજીના વચન એટલે ભગવદ્ કથા. ગોસ્વામીજીએ સ્પષ્ટ લખ્યું છે કે બધી કથા પહેલેથી લઈ, ભગવાન રામના જન્મથી લઈ અને અત્યાર સુધી જે લીલા હનુમાનજી મહારાજ જાણતા હતા, એ સંપૂર્ણ કથા એને ગાઈ, હનુમાનજી મહારાજ પદ્યના રૂપમાં ગાઈ રહ્યા છે. અને એ કથાનું શ્રવણ સીતાજીના સર્વ દુઃખોને હરી લે છે. વિચાર કરો, જગત જનની અંતરંગા શક્તિ સ્વરૂપ માતા સીતાનું દુઃખ જો ભગવત કથાથી દૂર થઈ જતું હોય, તો આ સંસારની અંદર રહેવા વાળાના દુઃખ કથાથી કેમ નહીં જાય? કાગભૂષણજી ગરુડજીને કહે છે,
અબ શ્રી રામ કથાયતિ પાવની, સદા સુખદ દુઃખ પુંજન સાવની.
અબ શ્રી રામ કથાયતિ પાવની, સદા સુખદ દુઃખ પુંજન સાવની.
અબ શ્રી રામ કથાયતિ પાવની, સદા સુખદ દુઃખ પુંજન સાવની.
અબ શ્રી રામ કથાયતિ પાવની, સદા સુખદ દુઃખ પુંજન સાવની.
સાદરતાત સુનાવહુ મોહી, સાદરતાત સુનાવહુ મોહી,
સાદરતાત સુનાવહુ મોરે.
બાર બાર બિનવહુ પ્રભુ તોરી રામ કથા, જય શ્રી રામ કથા, જય જય
રામ કથા,
જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય
રામ કથા, જય શ્રી રામ કથા.
સીતાજીએ કીધું, જેણે કથા સંભળાવી, જે આ કથાનું ગાન કરી રહ્યું છે એ વ્યક્તિ પ્રકટ થાય. ત્યારે હનુમાનજી મહારાજ વૃક્ષ ઉપરથી કૂદી અને નીચે આવે. જેવા હનુમાનજી મહારાજને જોયા, સીતાજી પીઠ ફેરવી જાય છે. હનુમાનજી મહારાજ કહે છે, રામ દૂત મે માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. ભગવાન કરુણા નિધાન રામની શપથ લઈને કહું છું કે હું રામનો દૂત છું. માયાવી નથી. જ્યારે ભગવાનની શપથ સાંભળી સીતાજીએ, ભગવાનની શપથ સાંભળી સીતાજી વિશ્વાસ કરે છે કે આ ભગવાનનો દૂત છે. હનુમાનજી ભગવાન રામનો સંદેશ આપે છે. સીતાજી રામના સમાચાર પૂછે છે કે પોતાના ભાઈ સહિત પેલા લક્ષ્મણજીને યાદ કર્યા. શું કામ? કારણ કે પોતાએ કીધેલા એ કટુવચન સીતાજીને યાદ છે. જો મેં લખનને આ ન કીધું હોત તો મારી દશા આવી ન હોત. એ લક્ષ્મણજી રામ કુશળ. હનુમાનજી મહારાજ કે કુશળતા છે આમ કોઈ વાંધો નથી, પણ એક વાંધો છે કે તમારા દુઃખે બહુ દુઃખી છે, તમને યાદ કરીને પ્રભુ બહુ દુઃખી રહે છે. સીતાજી કહે છે કે એમને તમે મારો સંદેશી કહેજો કે જલ્દીથી અહીંયા આવે અને મને લઈ જાય. હનુમાનજી મહારાજ કે તમારી ભાળ નહોતી, બાકી અત્યારે તો ભગવાન ક્યારના પહોંચી ગયા હોત, હેને તમને શોધતા શોધતા કિષ્કિંધાની અંદર છે અત્યારે ભગવાન, અને હવે હું જઈને સમાચાર આપીશ અને તરત જ ભગવાન તમને લેવા અહીંયા ઉપસ્થિત થશે. ભગવાન તમારા વિરહમાં દુખી છે, જલ્દી આવી તમને લઈ જશે, રાક્ષસોનો રાવણ સહિત નાશ કરશે. ત્યારે સીતાજી પૂછે છે કે ઈ તો બે ભાઈ છે. હનુમાનજી મહારાજ કે નહીં માતા, અનેક સૈનિકો છે, વાનરો રીંછની સેના ભગવાને બનાવી છે. ત્યારે સીતાજીના મનમાં એક આશ્ચર્ય થાય છે અને સીતાજી આશ્ચર્યને પૂછી નાખે છે, એ સુત કપી સબ તુમ હી સમાના, એ હનુમાન બધા તારી જેવડા છે. હનુમાનજી એટલા એવા પ્રગટ થયા હતા સીતાજી સામે, બધા તારી જેવડા જ આવવા કેમ? જાતુ ધાન અતિ ભટ બલવાના. આ લંકાની અંદર કેટલા મોટા મોટા અસુરો છે, કેટલા બળવાન છે, અને તું આવડો છો એક નાનો એવો, અને બધા જો આવા હશો તો આ રાવણને કેવી રીતે મારશો? સીતાજીના મનમાં એક સંશય થાય છે. અને ત્યારે હનુમાનજી મહારાજ એક વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે, એટલું વિશાળ સુમેરુ પર્વતની સમાન. અને એ વિશાળ શરીરને જ્યારે સીતાજીએ જોયું, સીતાજી વરદાન આપે છે હનુમાનજી મહારાજને, અષ્ટ સિદ્ધિ નવનિધિ તારા ચરણમાં રહેશે. હનુમાનજીને કહે છે કે સ્વામીજી લખ્યું છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી માતા, રામ રસાયણ તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. અષ્ટ સિદ્ધિ નવનિધિની સાથે ભગવાનની ભક્તિનું વરદાન આપી અને માતા સીતા એમને વારંવાર પ્રણામ કરે છે. હનુમાનજી હનુમાનજી કહે છે કે હવે મને ભૂખ લાગી છે માતા, કારણ કે જ્યારથી નીકળ્યો મારું કામ પૂરું થયું, એ પહેલા તો અન્નજળ લેવાય એમ હતું નહીં, હવે મારું કામ થઈ ગયું છે, મારી સેવા પૂર્ણ થઈ છે, તમારી જો આજ્ઞા હોય તો હું ફળ. આ હનુમાનજી મહારાજ છે. જો અશોક વાટિકા, એને ખબર છે આ ક્યાં સીતાજીની છે, આ તો રાવણની છે ને, છતાં આજ્ઞા સીતાજી પાસે લે છે. અને આપણે અહીં કોકના ફામે ગયા હોય તો આપણો જ વિચાર કરો ને, એને પ્રોબ્લેમ થાય છે કે નહીં? પણ સીતાજી આજ્ઞા આપી, હનુમાનજી મહારાજે ફળ ખાધા. પણ ફળ ખાય ને પછી જે સહજ સ્વભાવ છે, જાળવા માંડ્યા તોડવા, ત્યાંના રખેવાળો આવ્યા એને માર્યા બરાબર. એક તો ફામ કોકનો, ફળ કોકના, કોકના સૈનિકોને તોય માર્યા હનુમાનજી. એટલે રાવણ પાસે જઈને કહે છે, મહારાજ કોઈક વાનર આપણી અશોક વાટિકામાં ઘૂસી ગયો છે અને આખી વાટિકા ઉજાડી દીધી છે. રાવણ કે વાંદરાથી બીવો બીજા યોદ્ધાઓ નારે લેતા હતા, અને એક યોદ્ધાઓને સાથે મોકલ્યા. હનુમાનજીએ બધાને માર્યા, 95% ને માર્યા, 5% ને કીધું રાવણને જઈને કયો હજી બીજા હોય તો મોકલે. 95% મારતા, 5% રહેવા દેતા. એટલે જઈને કે રાવણ ને, વળી પાછા સૈનિકો આવ્યા રાવણ ને કીધું કે આ તો હજી મારે છે. રાવણ કે બળવાન વાનર ગુસ્સો લાગે છે, એનો પુત્ર જે હતો અક્ષય કુમાર એને મોકલ્યો. અક્ષય કુમાર આવ્યો ટીવી વાળો નહી, રાવણ નો પુત્ર. તો એક વૃક્ષ હનુમાનજી હાથમાં લીધું અને વૃક્ષ એની ઉપર ફેંક્યું, રથ સહિત ટુકડા, રથ ના હિતે ને અક્ષય કુમાર ના હિતે. રાવણ ને જયારે ખબર પડી કે મારા પુત્ર ને મારી નાખ્યો, ત્યારે એને મેઘનાદ ને મોકલ્યો. એને રાવણ નો બીજો પુત્ર મેઘનાદ, અને એને સૂચના આપી આને તું મારતો નહીં, બંદી બનાવીને લેતો આય. કેમ? જોવો છે કે આ વાનર છે કેવો. એક તો એને લંકામાં આવવાની હિંમત કરી, ઉપરથી આપણી અશોક વાટિકા ઉજાડી, આને મારે જોવો છે આ કેવો છે. મેઘનાદે હનુમાનજી મહારાજ સાથે યુદ્ધ કર્યું. પહેલા તો હનુમાનજીએ સૈનિકોને તો માર્યા બધાને, મેઘનાદ સાથે યુદ્ધ કરી અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. હનુમાનજીએ વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રનો પ્રતિકાર કરીશ તો બ્રહ્માજીનું અપમાન થશે, એટલે બ્રહ્માજીનો આદર કરવા માટે હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્રથી નાગપાશની અંદર બંદી બન્યા. મેઘનાદ એને લઈને આવ્યો અને હનુમાનજીને રાવણની સભામાં ઉપસ્થિત કરે છે. રાવણની સભા જોઈ હનુમાનજીને એક વાર આશ્ચર્ય થઈ, બાકી બનાવી છે અદભુત. પણ હનુમાનજીને એ કદાચ એ વખતે ખબર નહીં હોય કે આ કુબેરની છે, આને તો લઈ લીધી છે. અપાર ઐશ્વર્ય રાવણની સભાનું જોયું. રાવણની સભાની અંદર પ્રવેશ કરી રાવણ હનુમાનજીને પ્રશ્ન પૂછે છે કે વાનર આ પરાક્રમ કોના બળથી કર્યું તે તને ખબર નથી? હું રાવણ છું, તું મને ઓળખતો નથી, કે તને કોઈ ભય નથી, હજી તને ભય નથી, અને તે મારી અશોક વાટિકા ઉજાડી છે. બળ ક્યાંથી આવે છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે જેના બળથી માયા આ સંસારની અંદર બ્રહ્માંડોનું સર્જન કરે છે, જેના બળથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સંસારનું સર્જન પાલન અને લય કરે છે, જેના બળથી અનંત શેષ બ્રહ્માંડોને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, જે દેવતાઓની રક્ષા કરવા અનેક પ્રકારના દેહ ધારણ કરે છે તારી જેવા મૂર્ખોને દંડ આપવા માટે. હનુમાનજી રાવણને એની સભામાં એના લોકો વચ્ચે મૂર્ખ કહે છે, તારી જેવા મૂર્ખને દંડ આપવા માટે, જેણે શિવનું ધનુષ તોડી રાજાઓના ગર્વને તોડ્યો છે, જેણે ખર દૂષણ ત્રિશર અને વાલીનો વધ કર્યો છે, જેના લેશ માત્ર બળથી તે આ ત્રિલોકી ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તારી અંદર જે બળ છે ને એનું જ બળ છે રાવણ, જેનાથી તું આટલો ગર્વિત થઈ રહ્યો છે, અને જેની પત્નીનું તે હરણ કર્યું છે એનો જ હું દૂત છું. શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્ય. આ બળ ન્યાથી આવે છે? બોલ હું કેવું તારે? હવે આ પેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો, બળ ક્યાંથી આવે છે? પ્રહલાદ મહારાજને તે હિરણ્યકશિપુએ આ જ પ્રશ્ન પૂછેલો કે તને આટલી સજા આપી છતાં તું ડરતો કેમ નહીં, તારી પાછળ બળ કોનું છે? ત્યારે પ્રહલાદ કહે છે, પિતાજી જે જેણે તમારી અંદર બળ નાખ્યું છે ને એણે જ મારી અંદર બળ નાખ્યું છે, એને સ્ત્રોત એક છે બળનો. અને બીજા પ્રશ્નનો ઉત્તર આપતા હનુમાનજી કહે છે, તું કોણ છો એ હું સારી રીતે જાણું છું, પરિચય આપું? તો હનુમાનજી મહારાજ કહે છે, સહસ્ત્રબાહુ અને વાલી હારે યુદ્ધ કરીને બહુ યશ કમાણો તો ઈજ રાવણ તું કે બીજો? આ વ્યંગમાં બોલે છે હનુમાનજી, કારણ કે સહસ્ત્રબાહુ એ તો રાવણને બંદી બનાવી લીધો હતો, પુલસ્ત્ય મુનિએ જેને છોડાવ્યો હતો આ રાવણને ત્યાં, અને વાલી એ તો 6 મહિના બગલમાં દબાવી દીધો, 6 મહિના. આ વાલી કોઈ જેવો તેવો વાનર નથી રાવણને. અને ક્યાંક ક્યાંક રામાયણમાં તો એવું લખ્યું છે કે ત્યારે અંગદ નાનો હતો, અને અંગદ જે ઘોડિયામાં હોતા ને આપણે છોકરાને ઘૂઘરા ટીંગાડે ને એમ રાવણને બાંધેલો એ ઘોડિયામાં, અને અંગદ મારતો હતો એ રાવણને, એ રમતો હતો અંગદ એનાથી, ઈ કે બીજો કોઈ હનુમાનજી? રાવણે જોયું કે આપણી પોલ ખુલી પાડશે, રાવણ હસીને અરે હનુમાનજી ઈ વાત જવા દો. ચાલો રાવણ એકદમ ફ્રેશ મૂડમાં થઈ ગયો, તરત જ સમજી લખ્યું, હસવા માંડ્યો રાવણ. હનુમાનજી આ વાત કરી ઈ ઈ યશ વર્ણન કરું. રાવણ કે ના 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 ઈ વાત ટાળી. એને કીધું પણ તે મારી વાટિકા કેમ ઉજાડી. હનુમાનજી કે ભાઈ હું ફળ ખાવા ગયો હતો અને વાંદરાનો સ્વભાવ હોય તોડફોડ થોડીક કરે, તમારા સૈનિકોએ પેલા મને માર્યો. એટલે નાના છોકરા કેમ કે બાતા હોય ને આવે મમ્મી આણે મને પેલા માર્યો. હે હનુમાનજી કે તારા સૈનિકોએ પેલા મને માર્યા, મને ન માર્યો હતો હું ફળ ખાઈ નીકળી જાત. પ્રહાર તારી બાજુથી થયો છે એટલે પ્રોબ્લેમ થયો છે આ બધો. બોલા બિહસી મહા અભિમાની મિલા હમહી કપિ ગુરુબળ જ્ઞાની. હનુમાનજી મહારાજ એને સમજાવ્યો કે રાવણ તું સીતાજીને પાછા આપી દે, ભગવાન રામની શરણમાં આવી જા, આની સિવાય તારો ઉદ્ધાર નથી. ત્યારે રાવણ અહંકારી તો હતો જ, પોતાના અહંકારના કારણે રાવણ આખી સભાને સંબોધતા કે જો હવે આ ગુરુ બન્યો છે અને એ અમને જ્ઞાન આપે છે, મારે શું કરવું જોઈએ. મિલા હમહી કપિ, મને વાંદરો જ મળ્યો ગુરુના રૂપમાં, હવે આ મને જ્ઞાન આપશે, મારે શું કરવું જોઈએ. રાવણ કે તારું મૃત્યુ નજીક છે. હનુમાનજી કે વિચારી લે ઉલટું થઈ ગયું તો. હનુમાનજી મહારાજમાં ખાલી બળ નહીં બુદ્ધિ એટલી છે, રાવણને ઉત્તર આપે છે. હનુમાનજી કે થઈ ગયું તો નહીં, થવાનું છે, તું કહે છો ને તારું મૃત્યુ નજીક, મૃત્યુ તારું નજીક છે. રાવણને જેવું કીધું તારું મૃત્યુ નજીક છે, રાવણ ક્રોધિત થઈ ગયો અને ક્રોધમાં આવી અને અસુરોને કીધું તલવાર કાઢો અને રાવણ આ હનુમાનને મારો, અહીંયા નથી, આનો વધ કરી નાખો. અને જેવા અસુરો તલવાર કાઢી હનુમાનજીને મારવા જાય એ જ સમયે સભામાં વિભીષણનો પ્રવેશ. અને વિભીષણ કહે છે નીતિ બતાવતા, ભાઈ દૂતનો ક્યારેય વધ કરવો જોઈએ નહીં. રાવણે કીધું ચાલો વિભીષણ કહે છે આને જવા દો, અંગભંગ કરીને આને છોડો, થોડોક તો દંડ આપવો પડશે. તો કે એક કામ કરો આની પૂંછડી હળગાવો. કેમ? રાવણ બોલ્યો છે વાનરને પૂંછડી બહુ પ્રિય હોય બધા કરતા, અને આની પૂંછડીમાં આગ લગાડો. રાવણના કહેવાથી પૂંછડીમાં આગ લગાવવામાં આવી અને પછી જે હનુમાનજી મહારાજે કર્યું છે એની તો આપણે સર્વ વિદિત છે, આખી લંકામાં એક એક ઘરે જઈ જઈને. પણ પ્રશ્ન એ થાય હનુમાનજી કેમ ન બળ્યા આખી લંકા બાળી. તો જેનાથી અગ્નિ પ્રકટ થયો છે એનો જે દૂત હોય એને અગ્નિ કેવી રીતે બાળે? અગ્નિનું પ્રાકટ્ય ભગવાનથી થયું છે ને, ગીતામાં એની પોતાની વિભૂતિઓ જણાવતા ભગવાન કહે છે અગ્નિ ભગવાનની વિભૂતિ છે, હનુમાનજી મહારાજને ન બાળ્યા. અને વિભીષણનું અને ઓલી ત્રિજટા જે રાક્ષસી છે એ જે સજ્જનો હતા એના ઘર રહી ગયા, બાકી આખી લંકા બળી ગઈ. અને આખી લંકા બાળી અને હનુમાનજી મહારાજ સમુદ્રમાં પ્રવેશ કરી ગયા પૂંછડી ઠારવા માટે. ઠારવી તો ખરી, પણ એક પ્રશ્ન થાય હનુમાનજી જેવા ભગવાનના ભક્ત જે બુદ્ધિમાન છે, બળવાન છે, જીતેન્દ્રિય છે, તો એને લંકા શું કામ બાળી? કારણ કે લંકીને કીધું હતું ને મારો અગ્નિ સંસ્કાર હનુમાનજી તમે કરતા જજો. લંકા બાળી હનુમાનજીએ લંકિનીને આપેલું વચન પૂર્ણ કર્યું અને આ રીતે હનુમાનજી મહારાજ પૂંછડી ઠારીને પાછા અશોક વાટિકામાં સીતાજી પાસે આવી અને કહે છે કે માતા હવે રિટર્ન ફ્લાઇટ છે, તો તમે કંઈક નિશાની આપો જેના કારણે હું જઈ અને ભગવાન રામને કહી શકું કે હું તમારી મુલાકાત કરીને આવ્યો છું. સીતાજી ચૂડામણી આપે છે, કારણ કે બાહ્ય જેટલા આભૂષણો હતા એ તો પર્વત ઉપર ફેંકી દીધા હતા જ્યારે સુગ્રીવ સાથે મુલાકાત થઈ. અને એ સમયે એ આભૂષણો ભગવાન ઓળખે છે, પણ ચૂડામણી માથામાં હતો એ એક રહી ગયો હતો. ચૂડામણી હનુમાનજી મહારાજને આપ્યો અને એક સંદેશ કહે છે કે એક મહિનાની અંદર જો ભગવાન અહીંયા નહીં આવે તો સમજો કે હું જીવિત નહીં હોઉં. એક મહિનાની અવધિ લઈ હનુમાનજી મહારાજ લંકાથી પાછા ફરે છે અને એવી જબરજસ્ત ગર્જના કરી લંકાથી જ્યારે રિટર્ન નીકળ્યા, ગોસ્વામીજીએ માનસમાં લખ્યું છે કે લંકાની અંદર જે અસુર સ્ત્રીઓ હતી એના ગર્ભ પડી ગયા બધાને, એવી ભયાનક ગર્જના થઈ. અને હનુમાનજી મહારાજ પાછા આવ્યા, પાછા ફર્યા હનુમાનજીને આવેલા જોયા, વાનરો આનંદમાં આવી ગયેલા કાંઠે બેઠા હતા એ બધા. હનુમાનજીને જોયા ત્યાં ખબર પડી ગઈ આપણે સફળ થઈ ગયા છીએ. બધા આનંદમાં આવી સમુદ્ર તટથી પાછા ફરે, પણ આવ્યા ક્યાં? મધુવનમાં. કિષ્કિંધાની નજીક એક વન છે મધુવન, જેમાં અશોક વાટિકા છે. મધુવનની અંદર આવી અને ન્યા પાર્ટી ચાલુ કરી. વાંદરાવની પાર્ટી તમે જાણો છો ને, ફળો ખાય. અને ત્યાંના જે રખેવાળો હતા એ જયારે ના પાડવા એને ગુસ્સા મારવાનું ચાલુ કર્યું. કારણ કે એટલા મોજમાં હતા, સીતાજીની ખોજ કરીને આવ્યા છે. ઓલા જે હતા બધા રખેવાળા, એને સુગ્રીવને જઈને ફરિયાદ કરી કે બોલો અંગદ બાગ આખો બગાડે છે, જાડવા તોડે છે. આટલો સમાચાર જયારે સુગ્રીવને મળ્યા કે અંગદ બાગ ઉજાડે છે, સુગ્રીવ સમજી ગયા કે આપણા સફળ થઈને આવ્યા છે. કેમ? કારણ કે ઉત્સવ તો જ મનાવતા હોય જો એ સફળ થયા હોય. કોઈ સંદેશ કહેવા નહોતો ગયો, પણ સુગ્રીવે કઈ નહીં, એને તોફાન કરવા દો, જેટલું કરવું હોય એટલું આજે. અને આ રીતે મધુવનમાં ફળોનો આનંદ લઈ અને ત્યાં ઉપસ્થિત થયા. ભગવાન શ્રી રામ ગુફામાંથી બહાર આવી એક શિલા ઉપર બેઠા ભગવાન રામ લક્ષ્મણ. અને ભગવાન બધા વાનરોને મળે છે, પણ હવે જોવો હનુમાનજી કહેતા નથી કે હું આ કાર્ય સમાપન કરીને આવ્યો છું. જામવંતજી વર્ણન કરે છે કે સીતાજીની ભાળ મળી, પણ આમાં આમાં કારણ કોણ બન્યું છે? હનુમાનજી મહારાજ. અને આખો પ્રસંગ વર્ણન કર્યો ભગવાન ચૂડામણી બતાવે છે. ભગવાનને ચલત મોહી ચૂડામણી દિનહી રઘુપતિ હૃદય લાય સોઈ લીની. એ મહારાજ, જયારે હું પરત ફરતો હતો ત્યારે માતા જાનકીએ આ ચૂડામણી મને આપ્યો, અને એ ચૂડામણી ભગવાન પોતાના હૃદયે લગાડે છે અને પોતાની આંખમાં અશ્રુ સાથે. માતા જાનકીએ થોડાક વચનો મને કીધા છે, જે સંદેશ માતા સીતાએ આપ્યો હતો એઝ ઇટ ઇઝ. હનુમાનજી મહારાજ ભગવાન રામને સીતાજીનો સંદેશ સાંભળી અને ભગવાન રામ દુઃખી થાય છે. ત્યારે હનુમાનજી મહારાજ ભગવાનને એક ઉપદેશ આપે છે.
કહ હનુમંત વિપદ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપદ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ.
એ પ્રભુ, સીતાજી દુઃખી છે એવું વિચારવાનું તમે છોડી દો. કેમ? દુઃખ ક્યાં હોય? હનુમાનજી મહારાજ એક સિદ્ધાંત પ્રગટ કરે છે. કહ હનુમંત વિપદ પ્રભુ સોઈ, વિપત્તિ ત્યાં હોય જ્યાં તમારું ભજન નથી. સીતાજી રાત દિવસ તમને યાદ કરી અને સુખી છે, એને દુઃખ તમારા વિરહનું છે, બાકી કોઈ દુઃખ નથી. હનુમાનજીની વાત સાંભળીને ભગવાન રામ કહે છે,
સોનો કપિતો હિ સમ ઉપકારી,
સોનો કપિતો હિ સમ ઉપકારી,
નહીં કો સુર નર મોનિ તન ધારી, કાર કરો કા તોરા સનમુખ હોઈ સકત મન મોરા,
કાર કરો
ભગવાન કે છે, હનુમાન સાંભળ, તારી સમાન ઉપકારી વ્યક્તિ મનુષ્ય અથવા દેવતાઓની અંદર કે ઋષિઓની અંદર કોઈ નથી. તારો પ્રતિ ઉપકાર હું શું કરી શકું? મારું મનય તે તારી સામે જોઈ નથી એકતો. ભગવાન પોતાની કૃતજ્ઞતા પ્રકટ કરે છે. કે સીતાજીના સુખના જે સમાચાર તે મને આપ્યા છે ને, આનાથી હનુમાન હું તારો ઋણી થઈ ગયો છું, અને એટલો ઋણી થઈ ગયો છું કે તારી સામે જોવાની મારી હિંમત નથી. ભગવાન કહે છે,
સુનો સુત તો હી ઉરી મે નાહી, દેખે ઉકરી વિચાર મનમાહી,
દેખે ઉકરી વિચાર મનમાહી,
સુનો સુત તો હી ઉરી ન મે ચાર મન માહી,
સુનો સોત તો હી ઉરી ન મે નાહી,
દેખે ઉકરી વિચાર મન માહી, સુનો કપી તો હી સમા કારી, નહીં કો સુરન મોનીતન ધારી, ઈ તો હી સમા ઉપકારી, નહીં કો સુરન મોનીતન ધારી.
હનુમાનજીને સુન સુત તોહી ઉરીન મે નાહી, તારું ઋણ હું ક્યારેય ચૂકવી શકું એમ નથી. ભગવાન બહુ પ્રેમથી સ્નેહથી હનુમાનજીને કહે છે, બાજુમાં બેસાડે હનુમાનજી, અને કહે છે, હનુમાન તું કહેતો ખરો લંકા બાળી કેમ તે? હવે ભગવાનના મનમાં એ જિજ્ઞાસા થઈ છે, તે જે પરાક્રમ કર્યું છે ને આજે, અને ભગવાનની ચાલ જો, ભક્તનું આચરણ બતાવવા માટે બીજાને ન પૂછ્યું કે હનુમાને ત્યાં શું કર્યું, જેણે કાર્ય કર્યું છે એને પૂછે છે ભગવાન. હનુમાન તે કેવી રીતે લંકા બાળી જેનું જરાક વર્ણન કરે, અને હનુમાનજી સમજી ગયા કે પ્રભુ મારી પરીક્ષા કરે છે. હનુમાનજી મહારાજ બહુ વિચારી અને ઉત્તર આપે છે, પ્રભુ આ બધો આપનો પ્રભાવ છે, એને તમારી કૃપાના કારણે થયું છે. કેમ? તો હનુમાનજીએ કીધું કે પ્રભુ વિચારો, જો હું લંકા ન જાત, હનુમાનજી બહુ સુંદર વાત કરી, જો હું લંકા ન જાત તો મારા જીવનમાં બહુ મોટી કમી રહી જાત. ભગવાન કે કેમ? મને આજ સુધી એવું હતું કે સાધુઓ ખાલી ભારતમાં જ હોય છે, પણ હું લંકામાં ગયો, મને સજ્જનો મળ્યા, વિભીષણ છે, ત્રિજટા છે, સજ્જનો લંકામાં તે નિવાસ કરે છે, સજ્જનો મળે છે. સૌથી પહેલી વાત, હું લંકાની અંદર કેટલું ફર્યો, મને સીતાજી મળ્યા નહીં. પણ વિચારો, જ્યારે મેં આખી લંકા શોધી સીતાજી ન મળ્યા, એ જ સમયે મને વિભીષણનો ભેટો થઈ ગયો. તમને શું લાગે છે પ્રભુ, આ વિભીષણ કેમ મળ્યો છે મને? હનુમાનજી મહારાજ બહુ સુંદર વિનમ્રતાથી વાત કરે છે, પણ ત્યારે મને સમજમાં આવ્યું કે હું લંકાની અંદર રસ્તો ભટકી ગયો હતો, ભૂલી ગયો હતો, પણ હે પ્રભુ, વિભીષણને મોકલી અને તમે મને ત્યાં રસ્તો બતાવ્યો છે. હનુમાનજી મહારાજના શબ્દ ઉપર ધ્યાન આપજો, આ સંવાદ જે હાલે છે જ્યાં સુધી ભગવાનને કહે છે, એ વિભીષણે રસ્તો બતાવ્યો, એ કૃપા તમારી હતી પ્રભુ, તમે વિભીષણને પ્રેરણા કરી હતી કે મારો એક ભક્ત રસ્તો ભૂલી ગયો છે, તું એને માર્ગ બતાવવા જા, નહીતર મારું એના ઘર પાસે જાવું અને એનું જાગવું આ સંજોગ ન હોઈ શકે પ્રભુ. હનુમાનજીની હનુમાનજી દૈન્યતા પ્રકટ કરે છે. અને પ્રભુ જે સમયે હું અશોક વાટિકામાં ગયો અને ત્યારે રાવણ આવ્યો, રાવણ જ્યારે ક્રોધમાં તલવાર લઈ માતા સીતાને મારવાની તૈયારી કરે, અને હું વિચારતો હતો કે હું કૂદું અને રાવણને અટકાવી દઉં, પણ એ જ સમયે મંદોદરીના મનમાં પ્રેરણા કરી અને હાથ પકડાવી લીધો. આ વિચાર તમારો જ હતો, આ સંજોગ નો હોઈ શકે પ્રભુ. શું કામ? કારણ કે જો હું કૂદ્યો હોત તો મને એક અભિમાન રહી જાત કે મેં સીતાજીની રક્ષા કરી છે. પ્રભુ તમે મને અભિમાનથી બચાવવા માટે, અહંકારથી બચાવવા માટે મંદોદરી થ્રુ તમે આ કાર્ય કરાવી નાખ્યું, મારે આવવાની જરૂર ન રહી. એનાથી આગળ કે ત્યારે તો મેં જાડવા ઉપર બેઠા બેઠા વિચાર કર્યો કે આ ભગવાનની કૃપા છે. પણ આગળ જ્યારે ત્રિજટાએ કીધું કે લંકામાં એક વાનર આવ્યો છે, તો હું સમજી ગયો કે આ બહુ મોટી સંત વ્યક્તિ છે, સાધુ ચરિત્ર છે. કારણ કે હું અહીંયા આવ્યો, મેં હજી લંકા બાળી નહોતી પ્રભુ, પણ એને જોઈ લીધું અને સીતાજીની સામે કીધું કે એક વાનર આવશે, ભવિષ્યવાણી કરી હતી, એક વાનર આવશે અને લંકા જળાવશે. તો હનુમાનજી કે મને ચિંતા વધી, શું કે લંકા બાળવાનો ઓર્ડર તો તમે આપ્યો નહોતો મને, આ તો તમારી આજ્ઞા હતી નહીં. હું વિચારતો હતો કે આ લંકાનો વિધ્વંસ કરવાનો આદેશ ભગવાને મને આપ્યો નથી, ભગવાનની આજ્ઞા વગર હું કોઈ કાર્ય કરી શકું નહીં. પણ ત્રિજટાએ જ્યારે કીધું કે મને સ્વપ્ન આવ્યું છે કે એક વાનર બાળશે, પ્રભુ આ સ્વપ્ન કોઈ સંજોગ નથી, એ તમારો આદેશ જ, તમારી આજ્ઞા ત્રિજટાના મુખેથી નીકળી અને મેં નિર્ણય કર્યો કે ભગવાન રામે મને આજ્ઞા આપી દીધી છે, એ તમારી જ આજ્ઞા નીકળી છે પ્રભુ. જ્યારે રાવણે એવું કીધું, જ્યારે મને બંદી બનાવ્યો, ત્યારે મેં વિચાર કર્યો કે લંકા બાળવા માટે કપડું, તેલ આ બધું હું ક્યાંથી લાવીશ. ત્યારે એ રાવણની બુદ્ધિને ભ્રમિત કરી અને તમે એના મુખેથી બોલાવ્યો કે આની પૂંછડીએ કપડું વીંટો, એને તેલ લગાવો અને અગ્નિ લગાવો. મારી પાસે લંકામાં કપડું નહોતું, તેલ નહોતું, અગ્નિ નહોતો, આ તમે વ્યવસ્થા કરી છે પ્રભુ. અને એટલા માટે હું સમજી ગયો અને મેં આ કાર્ય કર્યું. આશ્ચર્યની પરાકાષ્ઠા ત્યારે થઈ કે જ્યારે એ સભાની અંદર મને મારવાના હતા અને એ જ સમયે તમે વિભીષણને પ્રેરણા કરી સભાની અંદર જવાની. આ સંજોગ નથી પ્રભુજી, આ તમારી કૃપા છે. તો આ બધા પ્રબંધ તમે કર્યા, આમાં તમે કહો પ્રભુ મેં શું કર્યું છે? એટલી અદભુત વાત હનુમાનજી મહારાજ કહે છે. ભલે આપણે કોઈ કાર્ય કર્યું હોય, હૃદયમાં ભાવ આ હોવો જોઈએ, આ હનુમાન ચરિત્ર છે. સેવા કર્યા પછી તે સેવાનો અહંકાર હૃદયમાં ન રહે, આ સેવા છે. અને સેવા કર્યા પછી કોઈ વ્યક્તિ કે મેં કરી છે, ત્યારે સેવાનું ફળ નષ્ટ થઈ જાય છે. રાત દિવસ મહેનત કરતા હોય સેવક બનવા માટે, આ સ્વભાવ છે. સ્વભાવ અર્થાત સેવકને હરેક કામની અંદર ભગવાનની કૃપાની અનુભૂતિ થાવી, આ વિચાર જોવો, આ સેવકનું કર્તવ્ય છે. હનુમાનજીની વાત સાંભળીને ભગવાન રામ આશ્ચર્યચકિત થયા. વાહ હનુમાન, તારી ઉત્તર આપવાની જે સ્ટાઇલ છે, અને આપણને ક્યારેક કોઈ ભક્ત એમ કે પ્રભુ તમે, ભલે કમસે કમ આપણે ઉત્તર તો આવા દેતા શીખવી, હે ને, નાટક ચાલુ કરવી, ક્યારેક ઓરિજિનલ થઈ જાય. ભલે આપણી અંદર એ ભાવ અત્યારે ન હોય, પણ તોય હાથ જોડીને કોઈને કહેવું ને પ્રભુ આ મેં નથી કર્યું, હે ને, ભગવાનની કૃપાથી થયું છે. આટલું કહેતા શીખશું તો એક દિવસ ભગવાન સાચે કૃપા કરશે. પ્રેક્ટિસ કરો, એક દિવસ ફાઇનલ નિર્ણય મળી જશે. હનુમાનજી મહારાજની વાત સાંભળી હનુમાનજી મહારાજને ભગવાન શુદ્ધ ભક્તિનું વરદાન આપે છે. હનુમાનજી તમને શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ થાય. ભગવાન રામે સુગ્રીવને બોલાવ્યા, સેના તૈયાર કરો, આપણે નીકળવું છે. તરત જ સેના સંચાલન, દરેક વાનર અને રીછોને ભેગા કરવામાં આવ્યા. ગોસ્વામીજી કહે છે આનું વર્ણન થાય એમ નથી, કરોડો કરોડો અરબો વાનર હતા. ગોસ્વામીજીએ કહી દીધું આને ગણવું સંભવ નથી કે એ રાવણની સેનામાં કેટલા વાનર હતા અને કેટલા રીચ હતા, સંખ્યાત્મક દ્રષ્ટિએ ગણી શકાય એમ નથી, એટલી વિશાળ સેના. અને એ સેના જ્યારે સમુદ્ર તટ ઉપર જાય છે, ગોસ્વામીજી લખે છે
चिकरही दिगज डोल मही गिरी लोल सागर खर भरे मन हर्ष सब गंधर्व सुर मुनि नाग किंगर दुख टरे कट कट ही मर कट बिकट भट बहु कोटि कोटि न धावहि जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावहि जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावहि जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावहि
દિગ્ગજો મંડ્યા ડોલવા જ્યારે આ સેના પૃથ્વી ઉપર ચાલતી થઈ સાગરમાં ખળભળાટ મંડ્યો થવા અને દેવતાઓને આનંદ થયો કે હવે આપણું કામ ચાલુ થયું છે. આની વાટ જોતા બેઠા હતા, અહીંયા સુધી ક્યારે પહોંચે. દેવતાઓ આનંદિત થઈ ગયા, સેના સમુદ્ર તટ ઉપર. અને આ સમાચાર જ્યારે લંકા પહોંચ્યા, મંદોદરી રાવણને સમજાવે છે કે પ્રભુ વિચાર કરો, જેનો એક દૂત લંકામાં આવીને આટલો ઉત્પાત કરી ગયો, જ્યારે એની આખી સેના લઈને આવશે ત્યારે લંકાનું શું થશે. અને એ એક દૂત થી આજે લંકા આટલી ભયભીત છે, હજી લોકો મનમાં ઈ છે ઓલી હળગાવી હતી. તો વિચાર કરો કે હવે તો એના સ્વામી એને સ્વયં રામ આવે છે, હવે લંકાનું શું થશે. રાવણે સમજાવ્યું, તું સ્ત્રી છો, તને બીક લાગે, તું મારો પ્રભાવ નથી જાણતી, હું કોણ છું. સ્નેહ કરી રાવણ સભાની અંદર મંત્રીઓને, જેને કીધું કે આપણા હામા કાંઠે આવી ગયા છે, શું કરવું જોઈએ. મંત્રીઓ કે આપણે દેવતાઓને જીતવા તકલીફ નથી પડી, આ તો આમાં તે વાનર અને રીંછ છે, એને આમાં શું થવાનું છે, આમાં કઈ શંકા કરવા જેવું છે. એ સમયે વિભીષણ આવે છે અને વિભીષણ સમજાવે છે, તમે સીતાજીને પાછા આપી દો, આ રામ જે છે એ બ્રહ્મ છે, જેને તમે સામાન્ય મનુષ્ય સમજો છો એ સામાન્ય વ્યક્તિ નથી. વિભીષણજી અનેક વાતોથી એને સમજાવવાનો પ્રયાસ કરે. રાવણને થયું મારો ભાઈ થઈ શત્રુ પક્ષની પ્રશંસા કરે છે, એક લાત મારી અને સભાની અંદર વિભીષણને અપમાનિત કર્યા. એ જ સમયે વિભીષણજી લંકાનો ત્યાગ કરી પોતાના મંત્રીઓને સાથે લઈ ભગવાન રામની શરણમાં આવે છે. અને ભગવાન રામની શરણમાં આવી ભગવાનને કહે છે, મારા ભાઈએ મારો ત્યાગ કર્યો છે, તમે શરણાગત વત્સલ છો અને તમે મને તમારા શરણમાં સ્થાન આપો. ભગવાનને પ્રણામ કરતા, ખાલી પ્રણામ કરે છે અને ત્યારે ભગવાન એને બે હાથ પકડીને જ્યારે ઉઠાવતા કહે છે,
કહુ લંકેશ સહિત પરિવારા,
લંકેશ સહિત પરિવારા,
કહુ લંકેશ સહિત પરિવારા,
લંકેશ સહિત પરિવારા,
કુશલ કુઠાહર વાસ તુમ્હારા, ખલ મંડલી બસ હું દિન રાતી, ખલ મંડલી બસ
હું દિન રાતી,
સખા ધર્મ નિબહય કે ભાતી, સખા ધર્મ નિબહય કે બાતી,
ધર્મ નિબહય કે બાતી.
જેવા વિભીષણજી પ્રણામ કરે છે, કહુ લંકેશ સહિત પરિવાર, કેવું અદ્ભુત સંબોધન ભગવાન કરે છે. ઉઠો લંકેશ, હજી લંકાનો રાજ્ય રાવણના હાથમાં છે, રાવણ જીવિત છે અને છતાં ભગવાન એને કહે છે લંકેશ, અર્થાત તમે લંકાના રાજા છો, પહેલા જ રાજા બનાવી દીધા પ્રણામ કરતાની સાથે. આ ભગવાનના પ્રણામની મહિમા સિદ્ધ કરે છે. શિવજી આગળ કહેશે, પણ લક્ષ્મણજી બાજુમાં હતા એને આ સંશય થયો મનમાં, આને તમે લંકેશ બનાવી દીધો, અને માની લ્યો કે રાવણ શરણમાં આવી ગયો તો ચાન્સ ને, તમે આને લંકાનો રાજા બનાવ્યો, હવે રાવણ રઘુવંશી એકવાર બોલે પછી ફરે નહીં, તો કે રાવણ જો મારી શરણમાં આવે તો એ લખન અયોધ્યાનું સિંહાસન ખાલી છે, ઈ એને આપી દઈશ. ભગવાનને ખબર છે ને, શરણે આવે તો ને, એ આવવાનો તો નથી, ભગવાન શરણાગત વત્સલ છે. વિભીષણને કહે છે સખા મિત્ર બનાવ્યા છે, આ ખલોની વચ્ચે તમે કેવી રીતે રહ્યા છો, દિવસ રાત કેવી રીતે તમે ભજન કર્યું છે, અને આવી રીતે વાત કરે. વિભીષણજી એક બહુ સુંદર વાત કહે છે કે પ્રભુ દુષ્ટોની હારે રહેવું આની કરતા નરકમાં રહેવું સારું છે. માનસ ખોલીને વાંચ્યું, બહુ અદ્ભુત વાત છે, ગલત સંગતિમાં રહેવા કરતા નરક સારું, આ વિભીષણના શબ્દો છે. વિચાર કરો કુસંગતિની કેવડી અસર હશે, અને એવી કુસંગતિમાં બચીને જે માણસે ભજન કર્યું હશે એ વિભીષણ, એ વ્યક્તિત્વ કેવું મહાન છે. ખલ લોકોની વચ્ચે ભગવાન શિવ કહે છે, જો સંપત્તિ શિવ રાવણ હી દિન દિયે દસમાથ, સોઈ સંપદા વિભીષણ હી સકુચી દિન રઘુનાથ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, પાર્વતી ભજનનો પ્રભાવ જો, કેવલ ભગવાનને પ્રણામ કરવાથી લંકા આપી દીધી ભગવાને, અને કેવી રીતે સકુચી શરમથી સંકોચાઈને લાજ રહી, ભગવાનને શરમ આવતી હતી લંકા આપતી વખતે વિભીષણને. વિચાર કરો, જેમ કૃષ્ણને સુદામાને દ્વારકા આપવામાં શરમ આવતી હતી, એમ ભગવાન અહીંયા સંકોચથી લજ્જાથી વિભીષણને આપી રહ્યા છે. વિભીષણે જે સહન કર્યું છે એની સામે લંકા કાંઈ નથી, તુચ્છ છે. તો હે પાર્વતી, અસ પ્રભુ છાડી ભજ હી જે આના, તે નર પશુ બીનું પૂછ બિસાના. શિવજી પાર્વતીજીને કહે છે, પાર્વતી આવા દયાળુ પ્રભુને છોડી અને જે માણસ આ સંસારમાં વિષય ભોગોની પાછળ દોડે છે, આ શિંગડા અને પૂંછડા વગેરેના પશુ જેવો છે. દિવ્યાસી કહે છે, આ પૃથ્વી ઉપર ભાર છે, આ સંસારમાં મનુષ્ય જીવન જેને મળ્યું અને ભજન નથી કરતો, એનામાં પશુમાં કોઈ અંતર નથી. અને પોતાના ભજનના સાર રૂપ શિવજી પાર્વતીને કહે છે,
સચ હી કહો ઉમા અનુભવ અપના, સચ હી કહો ઉમા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન
જગત સબ સપના,
સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન
જગત સબ સપના,
સચ હી કહો ઉમા અનુભવ અપના,
તો આ રીતે શિવજી ભક્તિની મહિમા, ભગવાનના પ્રણામની મહિમાને પ્રગટ કરી, અને પછી ભગવાન બધા પોતાના જે મંત્રીઓ હતા એને પૂછે છે, સમુદ્ર પાર કેવી રીતે જવું? વિભીષણ કહે છે, પ્રાર્થના કરો પ્રભુ. લક્ષ્મણજીને આ ઠીક નથી લાગતું, પ્રાર્થના ભગવાન સમુદ્ર ને પ્રાર્થના કરે છે, એક બાણ ચડાવો, હુકવી નાખો એટલે કામ ખતમ, કાલે હવારે લંકા. આ લખરજી નો વિચાર છે. ભગવાને કીધું પછી કરશું, મતલબ કે બધાની વાત સાંભળવી જોઈએ. વિભીષણે કીધું પ્રાર્થના પહેલા ટ્રાય કરી જોઈ, પછી તારી વાત માનશું, પ્રાર્થનાથી નહીં માને. તો ભગવાન સમુદ્ર તટ ઉપર આવ્યા, એ પ્રાર્થના કરવા બેઠા અને આ બાજુ રાવણના દૂતો છુપા વેશમાં ભગવાનની સેનામાં ઘૂસી ગયા. પણ ભગવાનના જે સૈનિકો હતા એને પકડ્યા, પકડીને બાંધ્યા, અને વાનર તો વાનર છે ને ભાઈ, બહુ માર્યા એને. હવું એલાને થયું કે જો આમનામ મારતા રહેશે તો આપણે મરી જાહુ આઈના. એ કે તમને રામની સોગંધ છે, જો હવે માર્યું તો રામનું નામ પડ્યું તો મારતા બંધ થઈ ગયા. અને એટલામાં લક્ષ્મણજી આવ્યા ને. લક્ષ્મણજી કે શું કરો, કે આ રાવણના દૂતો છે અહીંયા ઘૂસી ગયા છે આપણી સેના. લક્ષ્મણજી એક પત્ર તૈયાર કર્યો અને દૂતોને આપ્યો કે આ પત્ર જઈને રાવણને આપજો. એ દૂતો લંકાની અંદર આવ્યા, પણ ભગવાનની શરણાગત વત્સલતા જોઈ, વિભીષણની જે શરણાગતિ આપી જોઈ આ દૂતોએ, રામ પ્રત્યેનું મન આકર્ષિત થઈ ગયું. એ દૂતોએ આવીને કીધું કે અમને ત્યાં બહુ માર્યા છે, પણ છતાં રામની કૃપાથી અહીંયા જીવતા આવ્યા છીએ. અને હવે દૂતો રાવણને સમજાવે છે, તમે જો ભલું ચાહતા હોય લંકાનું તો સીતાને. રાવણ, તું સલાહ આપીશ મને, એને લાત મારી દી, હું તો જઈશ પણ પેલા ચિઠ્ઠી વાંચી લો લક્ષ્મણે આપી છે. અને લક્ષ્મણ એમાં એ જ વોર્નિંગ આપી હતી કે ભાઈ જો તારું ભલું ચાહતો હોય તો રામને શરણાગત થઈ જા. એ દૂતો ત્યાંથી ભગવાન રામની પાસે આવ્યા, ભગવાનને પ્રણામ કર્યા, ભગવાને એને તે પોતાના ભક્ત બનાવી લીધા. અને ત્રણ દિવસ ભગવાન બેઠા છે, સમુદ્ર માનતો નથી. ભગવાન કે ત્રણ દિવસ થયા, સમુદ્ર માનતો નથી. અને એ સમયે ભગવાનને ક્રોધ પ્રકટ થયો. અસ કહી રઘુપતિ ચાપ ચઢાવા, યહ મત લછે મન કે મન ભાવા. અસ કહી રઘુપતિ ચાપ ચડાવા, યહ મત લછે મન કે મન ભાવા.
અસ કહી રઘુપતિ ચાપ ચડાવા, યહ મત લછે મન કે મન ભાવા.
જેવો ભગવાન રામનો ક્રોધ જોયો, સમુદ્ર તરત બ્રાહ્મણના રૂપમાં પ્રગટ થઈ ભગવાનના ચરણમાં આવી ગયો કે પ્રભુ, તમારે મને મારવાની જરૂર નથી, મને સૂકવવાની જરૂર નથી. અમારી જેવા જડ વ્યક્તિઓ તો ગલતી કરે, પણ તમે કરુણા નિધાન છો. ભગવાને એના વિનમ્ર વચનો સાંભળી સમુદ્રને ક્ષમા કરી અને કીધું, પણ હવે આ બાણ ચડી ગયું છે, આનું શું કરવું? એ કે મારા ઉત્તર તટમાં દુષ્ટ મનુષ્યો નિવાસ કરે છે, એ આખું નષ્ટ કરી નાખો. ભગવાને એ બાણ ત્યાં ચલાવી, સમુદ્રની ઉત્તરે જે દુષ્ટ લોકો નિવાસ કરે છે એનો વિનાશ કર્યો. અને વિનમ્રતાથી ભગવાનને સમુદ્ર પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન કહે છે કે આ સમુદ્રને પાર કરી શકાય એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે સમુદ્ર કહે છે, તમારી સેનાની અંદર બે સિવિલ એન્જિનિયરો છે, ભણેલા છે, નલ અને નીલ. સેતુ નિર્માણ કરવાનું એ જાણે છે, એના હાથેથી સ્પર્શ થયેલા પથ્થર અને તમારી કૃપાથી સેતુનું નિર્માણ થઈ જશે. અને મારાથી જેટલો સહયોગ થશે એટલો હું સહયોગ કરીશ, તમે સેતુ નિર્માણ કરો. અને આ રીતે સમુદ્ર ભગવાનને પ્રાર્થના કરી પોતાના સ્થાનમાં ગયા. સુંદરકાંડને સમાપન કરતા ગોસ્વામીજી લંકાકાંડનો આરંભ કરે છે. સેતુ બાંધવાનું કામ આરંભ થયું. સેતુ બંધનું કામ એક બાજુ ચાલે છે, આ બાજુ ભગવાને ભગવાન રામેશ્વરની સ્થાપના કરી શિવજીની પૂજા કરવા બેઠા છે. સેતુ તૈયાર થયો અને ભગવાનની સેના ચાલવાનો પ્રારંભ કરે છે. પણ જોયું બધા પુલ ઉપર હમાય એમ નથી, કારણ કે સંખ્યા ભારી હતી ને ભાઈ. આગળ ભગવાન રામ, લક્ષ્મણ, પાછળ સેના. અમુક જે ઉડવા વાળા હતા એ ઉડવા માંડ્યા ડાયરેક્ટ. હનુમાનજી અંગત જેવા જે હતા એમ કે આપણે ખોટો ભાર આમાં હું કામ વધારો એમ. પણ ભગવાનને આવતા જોયા તો સમુદ્રમાંથી જેટલા જળચરો હતા પુલની બે સાઈડ ગોઠવાઈ ગયા. અમુકને ખબર ન રહી કે આ પુલ છે કે નથી, એની ઉપર હાલવા માંડ્યા. બહુ મોટા મોટા કાચબાઓ વહેલ માછલી જેવા મોટા જીવો હતા, બધા પુલની બે સાઈડ લાઈનમાં ગોઠવાઈ ગયા. શું કામ? કારણ એક, પાણી વગેરે જીવી ન શકે એટલે પાણીમાં રહેવું પડે. અને બીજું કે એને તો એવું જ હતું, ભગવાનના ચરણ દર્શન થઈ જાય તો મુખ જોવાની કાંઈ જરૂર નથી આપણે, પશુ માટે આટલું કાફી છે. ભગવાનની પુલ ઉપરથી ચાલે છે, જળચરો અહીંયા છે એટલે ચરણ દર્શન સીધું છે ભગવાનનું બે સાઈડથી. અને એ લાઈન થઈ ગઈ. આ લોકોને એમ કે બ્રિજ મોટો થયો છે, બધા લોકો એની ઉપર ચાલવા લાગ્યા. અને ભગવાનનું દર્શન કરતા કરતા એ સમુદ્રના જળચરો તે પોતાના જીવનને ધન્ય માને છે. અને ધન્ય તો છે જ, ભગવાનનું સાક્ષાત ચરણ દર્શન એને આપણને પ્રાપ્ત નથી. આ રીતે ભગવાનની સેના ચાલી, અસંખ્ય સૈનિકો સમુદ્રને પાર કરી લંકાની અંદર પ્રવેશ. મંદોદરીને આ સમાચાર મળ્યા કે સેના હવે લંકામાં આવી ગઈ છે. મંદોદરી ફરીથી રાવણને સમજાવે છે, જેનો એક વાનર એના બળનો પ્રતાપ અહીંયા લંકા સુધી આવી ગયા, પણ રાવણ તો પોતાની જ બડાઈ એને, મેં ઇન્દ્રને જીત્યો છે, મેં કુબેરને હરાવ્યો છે. મંદોદરી કે આનો ભાગ વિપરીત છે, વિધાતા આને અનુકૂળ નથી. રાવણે કીધું, આની વાત જો હામેળા કરીશ મારું મન ડિસ્ટર્બ થશે. લંકાની અંદર એક પર્વત ઉપર ટોચ ઉપર એક સુંદર મહેલ હતો જ્યાં નૃત્ય ગાન થાય. રાવણ ત્યાં વયો ગયો. આ બાજુ ભગવાન પોતાની સેનાનો પડાવ નાખીને બેઠા છે અને ભગવાને જોયું કે લંકાની અંદર વીજળી કડાકા માંડ્યા થવા એવું દેખાણું આમ દૂરથી. ભગવાને કીધું વરસાદ થશે તો આપણને તકલીફ થાય. ત્યારે વિભીષણ કહે છે આ વરસાદ નહીં, આ રાવણના નૃત્ય જોવાનું સ્થાન છે, રાવણનું ક્લબ હાઉસ છે. વિભીષણે કીધું કે ન્યાયી અપ્સરાઓના નૃત્ય જોવે છે, આ એનો અવાજ છે. તો ભગવાને એક બાણ ચડાવ્યું અને એ બાણ એવી રીતે ચલાવ્યું કે મંદોદરીના કાનના બે કુંડળ નીચે પડ્યા, રાવણનો મુકુટ નીચે પડ્યો. કોઈને ખબર ન પડી થયું શું, અને એ બાણ પાછું આવીને ભગવાન રામના ભાથામાં વહી ગયું. રાવણ સહિત બધા વિચાર કરે થયું શું. મંદોદરી કે આ અપશુકન છે, આ આ સારું નથી, તમે હજી સમજો. રાવણ કે કઈ નહીં, અહીંથી બધા ઘરે વયા જાઓ. બધા પોતપોતાના ઘરે ગયા. બીજા દિવસે સવારે રામ કહે છે શું કરવું જોઈએ, તો મંત્રીઓ કહે છે એક ચાન્સ રાવણને સમજાવવો જોઈએ. કોને મોકલશું? ભગવાન અંગદની ચોઈસ કરે છે, અંગદને મોકલે. અને અંગદ જેવા લંકામાં ગયા તો રસ્તામાં રાવણનો એક છોકરો રમતો હતો, એને પેલા મારી મારીને પાડી દીધો. એવો માર્યો એને, મૂર્છિત થઈ ગયો. અહીંયા લંકાવાળાને એમ થયું મરી ગયો આ, પણ પબ્લિક કોઈ હલ્લો કરતું નથી. કેમ? કારણ કે એને એમ કે આ બોલ્યો છે પેલા જે આવ્યો તો એ જ. હનુમાનજીનો પ્રભાવ હજી લંકામાં. અંગતે જોયું તો મનમાં પ્રસન્ન થયા, ભાઈ હનુમાનનું કામ અદ્ભુત છે, હજી હનુમાનજીનો પ્રભાવ અહીંયા હાલે છે. એને ત્યાં બે ભાન છોડી અને અંગદ રાવણની સભામાં પ્રવેશ કરે છે. રાવણ પૂછે છે તું પેલા આવ્યો તો એ છો કે બીજો? ત્યારે અંગદ કહે છે મારું નામ અંગદ છે. તો રામનો સંદેશ લઈ રામનો દૂત બની અને આ સભાની અંદર હું ઉપસ્થિત થયો છું. હે રાવણ, તું સીતાજીને પાછા મોકલી દે, ભગવાન રામની શરણમાં આવી જા. ભગવાન રામ શરણાગત વત્સલ છે. રાવણ ભગવાનની નિંદા કરે છે. એ રામની શરણમાં જે પોતાની પત્નીને શોધવા માટે જેણે વાનર અને રીછની સહાયતા લીધી છે, એ મારું શું બગાડી શકે? અંગદ કહે છે રાવણ અહંકાર બહુ સારો નથી, અભિમાન એક દિવસ તૂટે છે. તારું અભિમાન તૂટે એ પહેલા તું સમજે તો સારું છે. રાવણ કે તું મને સમજાવવા વાળો છો કોણ? પેલા ઈ કે અંગદ કહે છે હું વાલી પુત્ર અંગદ છું. વાલીનું નામ સાંભળ્યું તો કે હા તું કુપુત્ર છો. રાવણે આને ગાળું દેવાનું ચાલુ કરી અંગદને. જેણે તારા પિતાનો વધ કર્યો એની સેના મારીને એની સેવા કરે છે. તારી જેવો દુષ્ટ વ્યક્તિ આ સંસારમાં મેં જોયો નથી. અંગદ કે તું રહેવા દે, તારી દુષ્ટતા મને બધી ખબર છે. કોકની પત્નીનું હરણ કરીને લઈ આવવું આ દુષ્ટતા મેં નથી કરી. અને તું શું માને તું બળવાન છો? તું એમ કે છો હું રામના પક્ષમાં શું કામ છું? અરે તારે એટલાથી સમજી જવું જોઈએ કે જે મારા પિતાએ 6 મહિના પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો તને, એનો પુત્ર હું છું. અને ઈ વાલીને એક બાણની અંદર જે રામે મારી નાખ્યો હે ને, તું એને જીતવાનો છો. અંગદ એક સચોટ નિશાની આપે છે, જે વાલીને તું નતો જીતી શકતો ને એને આ રામે માર્યો છે. હવે રાવણને થયું અહીંયા તો આપણી પ્રશંસા ડાઉન થાય છે. રાવણ પોતાનું સેજ જઈ નીચું સાંભળી શકતો નતો, તરત ચાલુ કર્યું. ઇન્દ્રને જીત્યો છે, દેવતાઓને જે ત્રિલોકીની અંદર મારી સામે યુદ્ધ કરે એવો કોઈ નથી. અંગદ કે રહેવા દે, તારા પરાક્રમ બધા જાણે છે. સહસ્ત્રબાહુ વાલી પોતાની બડાઈ પોતાના મુખેથી કરવી સારી નથી. પણ રાવણે જયારે રામની બહુ નિંદા કરી ત્યારે અંગદ એટલા ક્રોધિત થયા, આવેશની અંદર પોતાનો ડાબો પગ એક વાર ઊંચો કરી અને જમીન ઉપર પછાડીને રાવણને કીધું કે તારી આખી સભાની અંદર જો એક પણ યોદ્ધા એવો હોય અમારા પગને હટાવી દે તો આજથી સીતા તારી. જુગાર ખેલી નાખ્યો લંકામાં રામને પૂછ્યા વગર. ઘણા લોકો અહીંયા પ્રશ્ન કરે છે કે ભગવાન રામની આજ્ઞા વગર ભગવાનની પત્ની ઉપર જુગાર ખેલી નાખવો, આવું અંગદે શા માટે કર્યું છે? જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિના ઉચ્ચ સ્તર પર હોય અને એમાં ભગવદ આવેશ જ્યારે પ્રકટ થાય તો એના મુખેથી જે કાંઈ નીકળે એ ભગવદ શબ્દ છે. અંગદના મુખેથી જે કાંઈ નીકળ્યું, શબ્દ ભલે અંગદના મુખેથી નીકળ્યા પણ એ વાણી ભગવાનની છે. અને અંગદે તો પગ રાખી દીધો એક પછી એક યોદ્ધાઓ, પણ કોઈ અંગદને હટાવી શક્યા. છેલ્લે રાવણ આવ્યો ત્યારે અંગદે પગ હટાવી લીધો. આ કામ રામના ચરણમાં કરી લે એટલે મેટર જ ક્લોઝ થઈ જાય. નમો તો મુકુટ પડી ગયા, એમાંથી 4 મુકુટ એક લાત મારી અંગદે બધા ગેટ વટાવી વટાવીને બહાર આવવા માંડ્યા. એટલે વાનરો વિચારવા માંડ્યા આ હું આવ્યું, એને વિભીષણ કે રાવણના મુકુટ છે. તો ભગવાન રામ પ્રસન્ન થયા, નક્કી અંગદે પરાક્રમ કર્યું છે. અંદર અંગદનું આ પરાક્રમ જોઈ અને પછી અંગદ કહે છે રાવણ દેડકાની અને સિંહની કોઈ દી લડાઈ ન થાય, તારી સભામાં એકય યોદ્ધા એવો નથી મારા પગને હલાવી શકે. રાવણ કે મને નથી લાગતું કે બધા યોદ્ધા હોય, સુગ્રીવ તે નિર્બળ છે, જામબંધ ગઢા થઈ ગયા છે, એક હનુમાન બળવાન હોય એવું લાગે છે. આ રાવણ કહે છે અંગદ કે તારી જેવા મૂર્ખને શું કહેવું, એ હનુમાન અમારી સેનામાં સૌથી નાનો વાનર છે, ઓછા બળવાળો એ છે, તું વિચાર બીજા કેવડા છે. અને અંગદ કે મેં તો પરિચય આપી દીધો સામે, મારું બળ શું છે, તું હજી બહુ મોટા વહેમમાં છો. પણ રાવણ સ્વીકાર કરતો નથી. અંગદ ત્યાંથી પરત ફરે છે અને અંતિમ નિર્ણય થયો કે યુદ્ધ થશે. અને આ રીતે ભગવાન રામે જ્યારે જોયું કે યુદ્ધ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે યુદ્ધનો પ્રારંભ કરે છે. અને યુદ્ધના પ્રારંભના પ્રથમ દિવસમાં એક પછી એક અસુરો લંકાથી બહાર નીકળી રહ્યા છે. રાવણની સેના આ બાજુ, ભગવાન રામની સેના સમુદ્ર તટ ઉપર, બંને સેનાઓ આમને સામને આવી ગઈ. અને એ સમયે તમે જાણો છો ને યુદ્ધ પ્રારંભ થાય ત્યારે સંગીત વાગે, મહાભારત તો તમે જોયું હશે, શંખનાદ થાય, આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ અને વાનરોને જ્યારે કહેવામાં આવ્યું આક્રમણ, અને વાનરો નીકળ્યા ભાઈ છૂટા. એને જે લંકાના 4 ગેટ હતા, ચારે ગેટ ઉપર જઈને છોંટી ગયા બધે. કિલ્લો મજબૂત હતો, કિલ્લો ભેદવાનો હતો, અને જેટલા રાક્ષસો લંકામાંથી નીકળે બધાને મંડ્યા મારવા. આવી કૂદવામાં તો એક્સપર્ટ હતા, કિલ્લા ઉપર ચડી ગયા. પણ ઈ વાનરોની એક લડાઈની એક સિસ્ટમ ગોસ્વામીજીએ બતાવી છે. કેમ લડતા હતા? પેલા કૂદકો મારીને ઉપર ચડે, ઉપર જઈને અસુરને પકડે, પછી ન્યાચી નીચે પડે, અસુર નીચે એની ઉપર ઈ રહે, ઉપરથી નીચે કૂદે, અને આ રીતે એને તો રમત મંડી થવા વાનરો માટે. અને આ રીતે વાનરોની સેના રાવણની સેનાને એકદમ મસળી રહી છે. રાવણના સૈનિકો મંડ્યા ભાગવા, ત્યારે રાવણે કીધું જો ભાગીને લંકામાં ગયા ને તો હું મારી નાખીશ. બોલા કે બે બાજુ મરવાનું છે, પણ પછી ક્ષત્રિય રસ જાગ્યો એનો તે, અને એ બધા અસુરો પાછા ફર્યા. ભયાનક યુદ્ધ થયું. રાવણના વચનોથી બધા પોતાના પ્રાણનો મોહ છોડીને યુદ્ધ માંડ્યા કરવા. હવે ભાગવાનો વારો વાનરોનો આવ્યો. હવે રીછ અને વાનરો ઈ પાછા હટ્યા, અને ત્યારે અંગદજી અને હનુમાનજીએ જોયું કે આપણી સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. હનુમાનજી એક છલાંગ લગાવી અને પશ્ચિમ દ્વાર ઉપર ચડ્યા. અંગદજીએ જોયું કે હનુમાનજી એકલા છે, અંગદ એની સાથે પશ્ચિમ દ્વાર ઉપર, અને બેય થઈ અને આખો ગેટ જડ મૂળથી ઉખાડીને હેઠો નાખી દીધો અંગદ અને હનુમાનજીએ. અને પછી અંદર ઘૂસીને જેમ લોકો જન્માષ્ટમીમાં દહીંની હાંડિયું ફોડે એમ મંડ્યા રાક્ષસોને ફોડવા એક પછી એક. અને ઉચકી ઉચકીને અંગદનું હનુમાનજીનું નિશાન ખબર નહીં કેવું હશે, જેને મારે ઉપાડી નાખી ઘા કરે ઓલો સીધો ભગવાન રામ નહીં જ્યાં હોય ત્યાં ત્યાં વિભીષણ પરિચય કરાવે, પ્રભુ આ આ અસુર છે, પછી ભગવાન એને મુક્તિ આપે. અદ્ભુત યુદ્ધ છે. મરે ગમે ભગવાનના ચરણમાં જઈ અસુરો રીતે મુક્તિ પ્રાપ્ત કરતા થયા છે. અને આ રીતે સાંજ પડી, યુદ્ધ બંધ થયું. તો રાવણની સેના વળી પાછી આવી. હવે અંધારામાં યુદ્ધ કરવાની ફાવટ અસુરોની ખરી, આવડાની નહીં. હનુમાનજી આવીને ભગવાનને કીધું, પ્રભુ અંધારું છે યુદ્ધમાં, હવે અત્યારે તો આપણી સેના પીછેહટ કરી રહી છે. ભગવાને અગ્નિબાણનો પ્રયોગ કરી અને અજવાળું કરી દીધું, અને અડધી રાત્રિએ પ્રથમ દિવસનું યુદ્ધ શાંત થયું. યુદ્ધ બંધ. જેટલા વાનરોએ યુદ્ધમાં કાંઈ વાગ્યું તું, કાંઈ શ્રમ થયો, તકલીફ થઈ, ભગવાન રામે એક દ્રષ્ટિ ફેરવી આખા સૈન્ય ઉપર. બધા જેવા હતા એવા ને એવા બળવાન પાસે, કારણ કે ભગવાનની દ્રષ્ટિ પડે સ્વાભાવિક છે. બધાની અંદર જેટલો થાક હતો બધો નષ્ટ થઈ ગયા. પહેલી રાત્રિએ માલ્યવાન જે રાવણના નાનાજી છે એણે આવીને સમજાવ્યો રાવણને કે તું આ યુદ્ધ છોડી દે, રામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રાવણે એનું તે અપમાન કર્યું છે કે તમે હવે બુઢા થઈ ગયા છો, બુઢા વ્યક્તિઓની બુદ્ધિ શું હોય. રાવણ દ્વારા એનું અપમાન થયું. મેઘનાદ કહે છે કાલે હું પરાક્રમ બતાવીશ મારું રણ મેદાનમાં. સવાર થઈ, વાનરો પાછા ચોંટી ગયા ચારે દરવાજે, કારણ કે એને તો સીધું લાગવાનું જ હતું દરવાજો ખોલવા. અને જેવા વાનરો લંકાના કોટને તોડવાનો પ્રયાસ કરે, મેઘનાદનો પ્રવેશ થયો. અને મેઘનાદે આવી અને એવી બાણોની વર્ષા કરી. ગોસ્વામીજી કહે છે કે વાનરોને અને રીછને એમાંથી એક જીવિત હોય એવું ન લાગ્યું, બધાને રણભૂમિમાં સોડાવી દીધા. અને પછી ગણીને એક એક વાનરને એક એક રીછને દસ દસ બાણ માર્યા મેઘનાથે. આખી સેનાને બેહાલ કરી. અને ત્યારે હનુમાનજીનો મગજ ગયો ભાઈ. હનુમાનજી ક્રોધિત થયા અને દોડ્યા. જેવી રીતે કાળ આવતો હોય એક મહાન પર્વતને ઉખાડી હાથમાં લઈ અને ક્રોધથી મેઘનાદ ઉપર નાખ્યો. રથ સારથી સહિત મેઘનાદ મૂર્છિત થઈ ગયો અને એના સૈનિકો એને ઉઠાવી ઘરે લઈને વ્યા ગયા. ફરીથી પાછો બીજો રથ લઈને આવ્યો અને આ વખતે ભગવાન લક્ષ્મણજીને મોકલે છે એની સામે. લક્ષ્મણજીને મોકલ્યા. મેઘનાદ અને લક્ષ્મણ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. ત્યારે વીરઘાતી નામની શક્તિનો પ્રયોગ કરી અને લક્ષ્મણજીને મૂર્છિત કરી દે છે. અને ત્યાર પછી જે પ્રસંગ બન્યો, હનુમાનજી મહારાજ સુદીક્ષણ નામનો વૈદ્ય જે લંકાની અંદર નિવાસ કરે છે એના કહેવાથી હિમાલયની અંદર ગયા. સંજીવની બૂટી હનુમાનજી મહારાજને ખબર નહોતી કઈ છે, આખો પહાડ ઉપાડ્યો. લાવી લક્ષ્મણજીને જીવિત કર્યા. ભગવાન શિવ પાર્વતીને કહે છે કે સાંભળો, આ લીલાઓ સાંભળી અને બની શકે લોકોનું મન ભ્રમિત થઈ જાય. મેં લીલા એટલે સંક્ષેપમાં કીધી, એનો સાર સમજવા લાયક છે. ઘણી એવી ઘટનાઓ યુદ્ધમાં બની, જેવું લક્ષ્મણનું મૂર્છિત થવું, ભગવાન રામ અને લક્ષ્મણનું નાગપાશમાં બંધાવવું, ભગવાન રામ લક્ષ્મણનું અહિરાવણ દ્વારા ચોરાઈ જવું, આ એવી ઘટનાઓ છે આ યુદ્ધની કે જેનાથી ગમે એટલો બુદ્ધિશાળી વ્યક્તિ હોય, માનસ વાંચ્યા પછી એના મનમાં શંકા જરૂર થાય. એટલા માટે સ્વયં ભગવાન શિવ જે પાર્વતીજીને કથા કહે છે, એ કહે છે, પાર્વતી આ લીલાને એ જ વ્યક્તિ સમજી શકે જેના હૃદયમાં ભક્તિ છે, જે ભગવાનનો ભક્ત છે. નહીંતર ભગવાનમાં શંકા થશે કે ભગવાન હોવા છતાં એ બંધાઈ કેવી રીતે. અને બીજાની વાત છોડો, ભગવાનનું વાહન જે ભગવાનને પોતાની પીઠ ઉપર લઈને હંમેશા ચાલે છે, એ ગરુડના મનમાં સંશય થઈ ગયો. ભગવાન અને નાગપાશમાં બંધન સંદેહ થયો. હનુમાનજી મહારાજ સમજી ગયા કે ગરુડજીના મનમાં સંદેહ છે, અને હનુમાનજીએ કીધું, તમે કાગભૂષણજી પાસે જાઓ, એ તમારા સંશયને દૂર કરશે. અને ત્યારે ગરુડજી કાગભૂષણજીના આશ્રમે દેખી પાવન તવ આશ્રમ ગયું મોહ સંશય નાના ભ્રમ. ઉત્તરકાંડની અંદર ગરુડજીએ જેવો કાગભૂષણજીનો આશ્રમ, એનું ભક્તિમય વાતાવરણ કેટલું પવિત્ર હશે, એ આશ્રમને જોવાથી ગરુડજીનો મોહ સંશય નષ્ટ થઈ ગયા. કથા તો ભૂષણજીએ પછી કીધી. તો ભક્તિનો જ્યાં પ્રભાવ છે ત્યાં ભગવાનની આવી ગુહ્ય લીલાઓને ભક્ત સમજી શકે છે. આ રીતે દિન પ્રતિદિન યુદ્ધના વ્યતીત થતા જાય છે, અનેક અસામાન્ય ઘટનાઓ બની રહી છે. એક દિવસ રાવણે કુંભકર્ણને જગાડ્યો, કુંભકર્ણને જગાડીને કીધું કે લંકા ઉપર ચડાય, લંકા ઉપર ચડાય. કુંભકર્ણને આશ્ચર્ય થયું, કોણે કરી છે? રામ. શું કામ? તો કે એની પત્નીનું હરણ કરીને લાવ્યો છે. કુંભકર્ણ કહે છે, મૂરખ, એ માતા જગત જનની છે અને એનું તે હરણ કર્યું છે, હવે તને કોઈ નહીં બચાવે. રાવણ કે ઉપદેશ આપવા નથી જગાડ્યો, અગર હુઈ જા પાછો, કઈ કરી એક તો વૈદ કર. વિભીષણ કુંભકર્ણે વિચાર્યું કે આ શરીર જો આમનામ પડ્યું રહેશે નિદ્રામાં તો મરી જશે, ભગવાનના હાથે જો મરશે તો ભગવાનની પ્રાપ્તિ થશે. અને કુંભકર્ણ આવ્યો, કુંભકર્ણને આવેલો જોઈ ભગવાનની સેનામાં તો હાહાકાર થઈ ગયો, કારણ કે આવું વિશાળ પ્રાણી જોયેલું નહીં ક્યારેય. ભગવાને કીધું કે આ કોઈનાથી મરે એમ નથી. સુગ્રીવે ટ્રાય કરી, હનુમાનજીએ ટ્રાય કરી, જામવનજીએ ટ્રાય કરી, અને આ કુંભકર્ણે સુગ્રીવને બહુ માર્યા, પણ તો સુગ્રીવનો ઉત્સાહ નહોતો તૂટતો. છેલ્લે ભગવાન રામે એના બંને હાથ, મસ્તક, કમર, શરીરના અનેક ભાગો કરી એનો વધ કર્યો. ફરીથી મેઘનાદનો પ્રવેશ રણભૂમિમાં થાય છે અને નાગપાશની જે ઘટના બની, હનુમાનજીએ ગરુડજીને બોલાવી ભગવાન અને આખી સેનાને નાગપાશથી મુક્ત કર્યા. અને આ બધું જોઈ જામવનજી ક્રોધિત થયા. જામવનજીએ મેઘનાદને ઉચકી અને ઘા કર્યો. મેઘનાદ પાછો લંકામાં જઈને પડ્યો, સીધો રાવણના શરણમાં. રાવણે જોયું, લે તું કહેતો તો હું યુદ્ધ જીતીને આવીશ, અહીંયા શું કરે છે? હવે કહેવા જ નહીં કે જામવનજીએ ઘા કર્યો એટલે હું આવી આવ્યો, તો કે હું અજય યજ્ઞ કરવા જાઉં છું. વિભીષણજી સમજાવે છે કે જો અજય યજ્ઞ કરશે તો આની જીત નિશ્ચિત છે. હનુમાનજી અંગદ અને લક્ષ્મણજીને સાથે લઈ એના યજ્ઞનો વિધ્વંસ કરે છે અને મેઘનાદનો લક્ષ્મણજીના હાથે વધ થાય છે. રાવણે જોયું કે મારી સેનામાં કોઈ યોદ્ધાઓ બચ્યા નથી, ત્યારે હવે સ્વયં રાવણ રણભૂમિમાં પ્રવેશ કરે છે. પહેલા દિવસે આવ્યો હતો અને ફરીથી આજે રણભૂમિમાં આવે છે. અને રાવણને રથ ઉપર જોયો, વિભીષણજીના મનમાં ચિંતા થઈ. રાવણ રથ ઉપર છે, વિભીષણજી કે ભગવાન રામ નીચે છે, અને આમાં તો ભગવાનને યુદ્ધ કરતા ફાવશે નહીં. પણ કોઈ ચિંતા કર્યા વગર આ બાજુ વાનરો અત્યંત પરાક્રમથી રાક્ષસોનો વધ કરે છે. રાવણ રણમેદાનની અંદર આગળ વધતા વધતા રણભૂમિની અંદર આવી અને રાવણ યુદ્ધ કરવા માટે ભગવાન રામને બોલાવે છે. અને ઈ સમયે રાવણ સાથે લક્ષ્મણજી યુદ્ધ કરે છે, હનુમાનજી યુદ્ધ કરે છે, અને ત્યારબાદ રાવણને થયું કે મારું જીતવું તે અસંભવ છે. રાવણ તે મહેલની અંદર જઈને યજ્ઞ કરવા લાગે છે. અંગદ સહિત હનુમાનજી રાવણના મહેલમાં પ્રવેશ કરી જેવી રીતે દુશાસન દ્રૌપદીને ખેંચીને લઈ જાય વાળ પકડીને, એમ રાવણની સ્ત્રીઓને મહેલમાંથી વાળ પકડી પકડીને મંડ્યા ખેંચવા વાનરો બાર. અને ત્યારે એ પત્નીઓ કહેવા લાગી કે રાવણ ધ્યાનમાં બેસવાની જરૂર નથી, અમારી રક્ષા કરો. અને રાવણને લાગ્યું કે આ તો મારી કીર્તિ ઉપર કલંક લાગશે. યજ્ઞને છોડી રાવણ પાછો રણ મેદાનમાં, અને રણ મેદાનની અંદર આવે છે ત્યારે દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આને હવે વધારે રમાડો નહીં, જલ્દીથી આનો વધ કરો, એટલા માટે અમે મુક્ત થઈએ. રામ સજ્જ થયા છે રાવણ સાથે યુદ્ધ કરવા માટે.
સારંગ કર સુંદર નિશંગ સિલી મુખા કર કટિક સો ભુજ દંડ પીન મનોહરાયત ઉર ધરા સુર પદલ સો.
સારંગ કર સુંદર નિશંગ સિલી મુખા કર કટિક સો ભુજ દંડ પીન મનોહરાયત ઉર ધરા સુર પદલ સો.
કહતા સતુલસી જબ હી પ્રભુ સર ચાપ કર ફેરન લગે બ્રહ્માંડ દિગ્ગજ કમઠ અહી મહિ સિંધુ સુધર ડગ મગે.
કહતા સતુલસી જબ પ્રભુ સર ચાપ કર ફેરન લગે બ્રહ્માંડ દિગ્ગજ કમઠ અહી મહિ સિંધુ સુધર ડગ મગે.
જેવા ભગવાન રામને સજ્જ થયેલા જોયા, ઇન્દ્રએ રથ મોકલ્યો, પોતાના સારથી માતલીને સાથે મોકલી, ભગવાનની રથની અંદર વિરાજમાન થયા. રાવણે પોતાની માયા ફેલાવી, એક બાણની અંદર ભગવાને રાવણની સમસ્ત માયાને નષ્ટ કરી. રાવણે ભગવાનના સારથી ઉપર પ્રહાર કર્યો, અને ત્યારે ભગવાન પોતાના વાસ્તવિક ક્રોધની અંદર જેવી રીતે કહે છે ભગવાન કેવા ક્રોધિત થયા છે, ભગવાનના ભાથાની અંદર બાણ સળવળાટ કરવા માંડ્યા. ભગવાનના બાણોને થયું કે અમે જાતે નીકળી અને રાવણ ઉપર પ્રહાર કરીએ. તેમના ધનુષ્યનો અત્યંત પ્રચંડ ટંકાર સાંભળી રાવણની સેનાના કાન બંધ થઈ ગયા. મંદોદરીનું હૃદય કાંપવા માંડ્યું. સમુદ્ર પૃથ્વી કચ્છપ પર્વત બધા ડરવા માંડ્યા. દિશાઓ હાથીઓ દિગ્ગજો ચિકાર કરવા લાગ્યા. અને આ કૌતુક જોઈ દેવતાઓ આનંદિત. ગોસ્વામીજી લખતા કહે છે,
ચલે પાન સપ છ જનો રાગા પ્રથમ હિ હતે ઉસારથી તુરગા. રથ વિભંજી હતી કે તુતાતા ગરજાતી અંતર બલ થાતા.
રથ વિભંજી હતી કે તુપાતા ગરજાતી અંતર બલ થાતા.
બંને એકબીજાને સામ સામે બાણોની વર્ષા કરી રહ્યા છે, અને ભગવાન રામે એક બાણનું અનુસંધાન કરી રાવણના રથને તોડી નાખ્યો. ત્યારે રાવણ બીજા રથમાં સવાર થઈ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈ ફરીથી રણ મેદાનમાં.
તબ રાવણ દસ સૂલ ચલાવા બાજી ચારી મહી મારી ગિરાવા.
તબ રાવણ દસ સૂલ ચલાવા બાજી ચારી
તુરગ ઉઠાઈ કોપી રઘુનાયક ખેંચી સરાસન છાડ સાયક.
તુરગ ઉઠાઈ કોપી રઘુનાયક ખેંચી સરાસન છાડ સાયક.
ભગવાન રામ અતિ ક્રોધિત અવસ્થામાં રાવણને મારવા સજ્જ થઈ અનેક બાણોનું એક સાથે સંધાન કરી રાવણ ને 10 બાણ માર્યા 10 મસ્તક કાપવા માટે, અને એ 10 બાણ રાવણ ના મસ્તક ની આરપાર થઈ ગયા, એમાંથી લોહી જરવા માંડ્યું, પણ છતાં રાવણ યુદ્ધ કરતા હજી ઢીલો પડતો નથી. રાવણ નું એટલી સ્ફૂર્તિ થી યુદ્ધ ચાલુ.
સ્ત્રવત રુધિર ધાવલવાના પ્રભુ પુનિકૃત ધનુ સરસંધાના,
સ્ત્રવત રુધિર ધાવલવાના પ્રભુ પુનિકૃત ધનુ સરસંધાના,
તિસ તીર રઘુવીર પવારે ભુજન હિ સમેત શિષ મહિ પારે,
એક સાથે 30 બાણ, 20 ભુજાઓને કાપે, 10 મસ્તકને કાપે, પણ થાય એવું કે જેટલા માથા કપાય એ બધા તો બાર યુદ્ધ કરે, પણ બીજા નવા મસ્તક લાગવા માંડ્યા. ભગવાન વારંવાર મસ્તક કાપે, વારંવાર મસ્તક નવા લાગે, ત્યારે વિભીષણ આવીને કહે છે, પ્રભુ એની નાભીમાં અમૃત કુંડ છે, અને જ્યાં સુધી અમૃત કુંડ નહીં સુકાય ત્યાં સુધી રાવણનો વધ શક્ય નથી. વિભીષણે જ્યારે રાવણના મરવાનો ઉપાય બતાવ્યો રામને, રાવણે એક શક્તિ વિભીષણ ઉપર પ્રયોગ કરી. ભગવાને જોયું કે આ શક્તિ રાવણનો વધ કરશે, એ શક્તિને પોતાની ઉપર ઝીલી લઈ અને ભગવાન રામે એક સાથે 31 બાણ પોતાના ધનુષ્ય ઉપર સંધાન કરી. 10 બાણ થી 10 મસ્તક, 20 બાણ થી 20 ભુજાઓ, અને 1 બાણ થી રાવણના નાભીનું અમૃત સૂકવી અને રાવણનો વધ કર્યો. ફરીથી 2 બાણ ચલાવી રાવણના ધડના ટુકડા કર્યા, અને દેવતાઓએ જોયું કે રાવણનું મૃત્યુ થયું છે, 1 બાણે અમૃત કુંડને શોષણ કરી લીધું છે. એ સમયે દેવતાઓ પ્રસન્ન થઈ ભગવાન રામનો જય જયકાર કરવા લાગ્યા. બોલો રામચંદ્ર ભગવાન કી. તો દેવતાઓને થયું કે આપણી મુક્તિ આજ થઈ. કેટલા સમયથી રાવણના આતંકથી પીડિત હતા, રાવણના આતંકથી પીડિત આ પૃથ્વીને ભગવાને અસુરોના ત્રાસથી મુક્ત કરી, અને આ રીતે જેટલા બાણ ભગવાને રાવણને માર્યા હતા એ બધા બાણ ભગવાનના વાથાની અંદર પાછા ફર્યા. દેવતાઓ સંગીત વગાડવા માંડ્યા આકાશની અંદર ઊભા રહીને, અને એ જ સમયે બ્રહ્માજી શિવજી આ બધા ત્યાં ઉપસ્થિત થયા અને ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. ભગવાનનો જય જયકાર કરતા બ્રહ્માજી કહે છે, જય જય ધોનીપુરી બ્રહ્માંડા, જય રઘુબીર પ્રબલ ભુજદંડા. દંડવત પ્રણામ કરી કરી બ્રહ્માજી શિવજી 33 કરોડ દેવી દેવતાઓ ભગવાન રામને પ્રણામ કરે, ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, મુનિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, અને આ રીતે લંકાની અંદર રાવણનો વધ થયો. ગોસ્વામીજી કહે છે, રાવણનો વધ થયા પછી વિધિપૂર્વક રાજકીય સન્માન સાથે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. વિભીષણ લંકાના રાજા થયા, અને ભગવાન રામ વિભીષણને કહે છે, એક દિવસનું મોડું જો થશે તો અયોધ્યામાં ભરત નહીં હોય. કારણ કે ચિત્રકૂટથી જયારે નીકળ્યા ત્યારે ભરતે કીધું રામને કે 14 વર્ષનો વનવાસ પૂર્ણ, અને એક દિવસ જો લેટ થયું એને તો ભરત જીવિત નહીં હોય. વિભીષણ કે એક કામ કરો, રાવણનું પુષ્પક વિમાન છે, કુબેરજી પાસેથી ચોરીને લાવ્યો હતો, લંકામાં પડ્યું છે, મારે કોઈ કામનું નથી, તમે લેતા જાઓ. અને પુષ્પક વિમાનની એવી ખાસિયત હતી, જેટલા લોકો બેસે એટલું મોટું થાય. પોતાની સેનાને, મંત્રીઓને, બધાને સાથે લઈ, વિભીષણને સાથે લઈ, અને ભગવાન એ વિમાનને ક્યાં ઉતારે છે? શ્રીંગવેરપુર. કારણ કે ફિરતી બાર મોહી જો કછુ દેવા, સૌ પ્રસાદ મેં ઉરધરી લેવા. એને ત્યાંથી કેવટને નિષાદને વિમાનમાં બેહાડ્યા, વૈ આવો તમે, એ બેને સાથે લઈ, જેટલા જેટલા લોકોએ કૃપા કરી હતી, જેટલાય ભગવાનને સહાયતા કરી હતી, આ બધાને લઈને ભગવાન અયોધ્યા આવે છે. અને અયોધ્યાની અંદર જે આનંદ છે એનું વર્ણન ગોસ્વામીજીએ કર્યું છે, આપણી પાસે સમય નથી, પણ દિવાળી અને બેસતા વર્ષનો આપણો જે આનંદ છે એવો આનંદ આખી અવધ પ્રસન્ન છે. રામ આવી રહ્યા છે, બધા લોકો રામને મળે છે. મળવામાં સંકોચ બે વ્યક્તિને થયો, કૈકેયી અને મંથરા. પણ ભગવાન સૌથી પહેલા જઈને એ બેને મળે છે કે તમે બે જો ન હોત તો રાવણ વધની જે લીલા છે સંપન્ન ન થઈ હોત. બહુ આદર અને પ્રેમથી મળી અને બધાની સહમતીથી ભગવાન અયોધ્યાના રાજા બને છે. રાજા બન્યા પછી દરરોજ ભગવાનના જે નિત્ય પાર્ષદો છે, વિભીષણ, હનુમાનજી, ચારેય ભાઈઓ અને ત્રણેય માતાઓ ભગવાન રામને પૂછે છે, વનમાં જે જે અનુભવો થયા, જે કઈ ઘટનાઓ બની, એમાંથી કોણ તમને પ્રિય લાગે છે? આવી બધી ચર્ચાઓ અયોધ્યાની અંદર ચાલી રહી છે, આનંદનું વાતાવરણ છે. જ્યારે જ્યારે અયોધ્યામાં ભગવાનને પૂછાણું કે તમને રસ્તામાં અનેક ભક્તો મળ્યા પણ એમાં સૌથી શ્રેષ્ઠ પ્રિય કોણ છે, ભગવાન શબરીનું નામ લે છે. આનાથી વધારે પ્રિય મને કોઈ નથી. તો આ રીતે પોતાના ભક્તો સાથે લીલા કરતા કરતા 13,000 વર્ષ સુધી ભગવાન અયોધ્યાના રાજા, કારણ કે ત્રેતા યુગની વાત છે ને, એટલે સંખ્યા એ પ્રમાણે છે, 13,000 વર્ષ સુધી ભગવાન અયોધ્યાના રાજા થયા. અનેક યજ્ઞો કર્યા ભગવાને અને એવી સુંદર શાસન વ્યવસ્થા કરી કે દુઃખ ભગવાન રામની અંદર માણસને નહીં પશુઓને નહોતું, એવું અદ્ભુત રામરાજ્યની સ્થાપના કરી. અને ભગવાન પોતાની અંતિમ લીલા કરતા અયોધ્યાની અંદર જેટલા લોકો હતા, મનુષ્ય, પશુ, જેટલા જીવ હતા અયોધ્યાની અંદર, આ બધાને સરયુના માધ્યમથી પોતાના ધામમાં પ્રવેશ કરાવે છે. બધાને પોતાનું ધામ આપ્યું, એક કૂતરાથી માંડી અને મનુષ્ય સુધી દરેક વ્યક્તિઓને. અને આ રીતે ભગવાને પોતાની સ્વધામ ગમન લીલા કરી અને ત્યાં ગોસ્વામીજી આ રામકથાને સમાપન કરે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. અને આ સાથે આપણે તે આ કથાને વિરામ કરીએ, પણ સારરૂપ વાત 5 મિનિટ તમારી સામે પ્રસ્તુત કરીશ કે આ આખી કથાનો સાર હરિનામ છે, ભગવાનનું નામ. તમે 9 દિવસ કથા સાંભળી, 9 દિવસ કથા સાંભળવાનું ફળ એ છે કે તમે આજથી એ નિર્ણય કરો કે હંમેશા માટે તમે ભગવાનના નામને જપશો. જેટલો સમય મળે, કલાક, 2 કલાક, ભગવાનનું નામ. આ આખી રામકથાનો સાર છે હરિનામ. સ્વામીજીએ લખ્યું છે, કલયુગ કેવલ નામ આધારા. ભગવાનના નામ સિવાય ભગવાનને પ્રાપ્ત કરવાની કે ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરવાની અન્ય કોઈ વિધિ નથી. એટલા માટે આપ સર્વ ભક્તોને નિવેદન છે કે ખરેખર જો તમે રામને પ્રેમ કરો છો, ખરેખર જો તમે રામ પ્રેમી છો, તો ભગવાનનું નામ જપો. કારણ કે પ્રેમી ઈ છે જે પ્રેમીને ગમતું હોય એ કરે. આપણે એમ કહીએ આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ, પણ એ પ્રેમ ત્યારે પ્રેમ છે જ્યારે વાસ્તવમાં આપણે એના માટે કંઈક કરતા હોય. કોઈ કે હું રામનો પ્રેમી છું અને દિવસમાં એકવાર એ રામનું નામ ન લેતો હોય, એ કેવો પ્રેમી છે? ભગવાનના પ્રેમી બનવા માટે ભગવાનની કથા અને ભગવાનનું નામ, આ બે વસ્તુ કળિયુગમાં સારરૂપ છે. એટલા માટે જો તમને કથા સારી લાગી હોય કે નહીં, ખરેખર આ ભગવત કથા આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવી શકી હોય, તો ભગવાનના નામનો આશ્રય ગ્રહણ કરો. આ એરિયાની અંદર જે ભક્તો રહે છે એમને જાણ માટે કહું કે હર શનિવારે આ સ્થાન ઉપર સત્સંગ થાય છે ઇસ્કોન દ્વારા. તો તમે બધા ભક્તો એમાં આવો, ભગવાનની કથાઓનો લાભ લ્યો. શીખવા જેવું ઘણું બધું છે. 9 દિવસમાં જે આપણે સાંભળ્યું એ ઓવરવ્યૂ છે. મૂળ સિદ્ધાંતો, તત્વ તમે શીખવા માંગતા હોય, પ્રતિ શનિવાર અહીંયા આવી અને તમે ભક્તિ માર્ગમાં કેવી રીતે આવવું, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, શાસ્ત્ર શું કહે છે એ સમજવા માટેનું માર્ગદર્શન તમને અહીંયાથી પ્રાપ્ત થશે. સાથે સૌથી પહેલા તો તમારો ધન્યવાદ કરીએ હરે કૃષ્ણ મહામંત્રથી કે તમે આટલા દિવસ સુધી અહીંયા બેઠા અને કથા સાંભળી. કારણ કે શ્રોતા ન હોય તો વક્તાની કોઈ વેલ્યુ નથી, શ્રોતા જરૂરી છે. તો આપ સર્વનો મહામંત્રથી અભિવાદન કરીએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે 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 હરે. અને આ કથાનું આયોજન જેમણે કર્યું છે શ્રી રામ મંદિર ટ્રસ્ટીઓ અને અક્ષય ભક્તિ વૃક્ષના જે મેમ્બરો છે, તો એમનો પણ મહામંત્રથી આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે. અને જેમણે જેમણે આ કથા માટે ડોનેશન અથવા શારીરિક સેવા કોઈ પણ રીતે જેમણે લાભ આપ્યો છે, સંગીત હોય સાઉન્ડ હોય, આ બધાનો આભાર વ્યક્ત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણા 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 હરે હરે હરે
હરે રામ 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 હરે હરે.
અને આ સાથે આ કથાના અંતિમ સત્રને વિરામ આપ સર્વ ભક્તોના ચરણોમાં ક્ષમા યાચના છે. કોઈ વાત તમને કઠિન કે દુઃખી કરે એવી લાગી હોય એને છોડી દો, એને હંસોની જેમ સારરૂપને સારી વાત તમારી ભક્તિમાં પ્રગતિ કરાવે એવી વાતોને ગ્રહણ કરી બાકીની ફાલતુ વાતો જે હોય એમાંથી ડિલીટ મારી આ કથાનું સ્મરણ ચિંતન કરતા રહ્યો, જેના કારણે ભગવત ચરણોમાં પ્રેમ જાગે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.